Honorable Sunil Gandhi Nathi.
Garu Sabhapatthumani, Vishesham ada dine samaj sahibala ganvi mamatyanshi yatate pradhana vasayam sakachchawata ganenne samurdhi adhikariye pilibandawa ema nan samurdhiye samudhi pratilabin pilibandawa sakachchawa man hitana e nisa mamat e karana kihipayak obathumage avadanata yomu karanna balaporuttu wenawa visheshayen api dannawa mewara ayawai එක යෝජනාවක් තියෙනවා නිශ්චිත වශයෙන්ම 319 වෙනි යෝජනාව. ඒ යෝජනාවේ අවසානයේ ඉදිරිපත් කරන කාරණේ තමයි ඒ අනුව සමෘද්ධි ව්‍යාපාරයේ ජන ඉසුර ලෙස නම් කිරීමට යෝජනා කරනවා කියලා. කියන්නේ මේ දැන් මෙතන මේ සමෘද්ධි ප්‍රතිලාභීන් පිළිබඳවවත් එහෙම නැත්නම් මේ සමෘද්ධි නිලධාරීන් පිළිබඳවවත් ඔවුන් මුණ දෙන ගැටලු පිළිබඳවවත් නෙමෙයි දැන් අයවැය කතාවේදී මුදල් අමාත්‍යවරයාගේ අවධානය යොමු වෙලා තියෙන්නේ මේ සමෘද්ධි නාමය වෙනස් කිරීම. ඉතින් අතර මම අහන්න කැමතියි මොකක්ද ඒ පිළිබඳව විශේෂයෙන් මේ සමෘද්ධි නාමය හදීමට දායක වෙච්ච අපේ ගරු ඇමතුමාගේ දායකත්වය කියලා. මොකද මම දන්නවා ඊට පස්සේ මාධ්‍ය වලත් මම දැක්කා ඔබතුමා කියලා තිබුණා එහෙම අදහසක් නැහැ කියලා. එතකොට සමෘද්ධි නාමය වෙනස් කරන්න අමාත්‍යංශයෙන් ඉල්ලීමක් කළා නැත්තම් අමාත්‍යංශ නිර්දේශයක් දීලා නැත්තම් අමාත්‍යංශයෙන් අයවැය යෝජනාවක් ඉදිරිපත් කළා නැත්තම් වැඩපිළිවෙලක් නැත්නම් කාගේ වමනාවක් නිසාද ඒක සිද්ධ වෙන්නේ? ඒකයි තියෙන ප්‍රශ්නේ. මොකද ඒකට හේතුව මේක නිකම්ම නම වෙනස් වෙනවා විතරක් නෙමෙයි කරුවෙම තුමා. මේකේ මම ඔබතුමාට කියන්නම් ඔබතුමා දන්නවා මීට කලිනුත් මෙහෙම දේවල් වුණා. දැන් සමෘද්ධි බැංකු සමෘද්ධි මහා සංගම් තිබුණා. එහෙම තියෙද්දි ඒක එකපාරම දිවි නැගුම නම ආදේශ කළා. ඒ දිවි නැගුම නම ආදේශ කරන නිසා වෙච්ච පාඩුව බලන්න. ඒක නිසා වෙච්ච පාඩුව සමෘද්ධි බැංකු 1074ක් දිවි නැගුම කියලා බෝඩ් ගැහුවා. සමෘද්ධි බැංකු 1074ක දිවි නැගුම කියලා බෝඩ් ගහනකොට මම සභාගත කරනවා එක දිමුලාගල දිවි නැගුම ප්‍රජා මූල බැංකුවේ බිල බිල්පතක් තියෙනවා. ඒ බෝඩ් එක හදන්න ගියා රුපියල් 31000. එතකොට මේ 1074ට ගියොත් එම මිලියන 37ක් යනවා. ලක්ෂ 375ක් යනවා ඒ ගානට මේ දිමුලාගල බෝඩ් එකේ ගානට ගණන් හැදුවා. දිමුලාගල බෝඩ් එකට ගණන් හැදුවොත් ලක්ෂ 375ක් යනවා. ඊට පස්සේ සමෘද්ධි මහා සංගම් තියෙනවා 331ක්. ඒක දිවි නැගුම සමිතිය කියලා බෝඩ් එක වෙනස් කළා. ඒකට යනවා ලක්ෂ 115. මේ බෝඩ් එක වෙනස් කරන එක නිකන් ඉලක්කමක් නෙමෙයි. ඒ වෙනුවෙන් සමෘද්ධි ප්‍රතිලාභීන්ට ගෙවන්න පුළුවන් ප්‍රතිලාභ දෙන්න පුළුවන් මුදල් අවම වශයෙන් 4 කෝටි 91 ලක්ෂයක් යනවා. ඒකයි තියෙන ප්‍රශ්නේ. මම කියන්නේ කාගේ වුමනාවරද මේ නිකන් මේ නම් මාරු කරන්නේ? අපි දන්නවා සාමාන්‍යයෙන් මිනිස්සු ඉස්සර පිම්පඩිය කියනවනේ. ඒ වගේම තමයි දැන් මේ සමෘද්ධිය කියන්නේ. ඒ සමෘද්ධිය ගන්න යනවා සමෘද්ධිය හම්බ වෙනවා සමෘද්ධිය කැපෙනවා. ඒක සාමාන්‍ය ජන ව්‍යවහාරට ආපු දෙයක්. ඉතින් මම හිතන්නේ නැහැ මේ සමෘද්ධි ව්‍යාපාරයට වක්වත් සමෘද්ධියේ මේ නම වෙනස් කිරීමෙන් මහා මැජික් එකක් පහළ කරලා ඒ අයගේ දුප්පත්කම නැති කරන්න පුළුවන් කියලා. ඉතින් මම ඒකින්ද ඔබතුමාගේ ප්‍රතිචාරය මොකද්ද කියලා දැනගන්න කැමතියි මේ පිළිබඳව. සමෘද්ධි කියන නාමය වෙනුවට මේ ජන ඉසුරට ඝන බැලුවේ කවුද කියලා මේවට ඝන බැලුවේ ඔබතුමාද එහෙම නැත්නම් වෙන කවුරු හරිද කියලා දැනගන්න කැමතියි. ඊළඟට විශේෂයෙන්ම තවත් යෝජනාවක් තියෙනවා මේකේ ඊළඟ කාරණාව හැටියට මේ ඔබතුමාගේ මේ සමෘද්ධි අයවැය යෝජනා යටතේම තියෙන කාරණා මම මුලින් කතා කරන්නේ. මේක අයවැය කතාවේදී කියනවා සෑම සමෘද්ධි ලාභියෙකුටම මාසෙකට හාල් කිලෝ 5ක් දෙනවා කියලා. මම ඔබතුමාගේ අපූර්ව යෝජනා මම හිතන්නේ මේ ඔබතුමා මෙහෙම යෝජනා ඉදිරිපත් කරන කෙනෙක් කියලා. හරිද? හාල් කිලෝ 5ක් දෙනවා කියලා. ඊට පස්සේ ආයෙ කියනවා හාල් කිලෝ 5ක් දෙනවා සමෘද්ධි ලාභීන් වෙත සහාය දක්වනු සඳහා. මේ සමෘද්ධි ලාභියාට සහාය දක්වන්න හාල් කිලෝ 5ක් දෙනවා. ඊළඟට කියනවා ඒකේ වියදම සමෘද්ධි දීමනාවෙන් කපා ගන්න ලැබෙයි කියලා. ඕකර අපේ ගමේ කියනවා ගරු සභාපතිතුමනි අර ඌ මට ගහන මට ඌ ගහන අන්තිම ඌ මටමයි ගහලා තියෙන්නේ කියලා. ඒ වගේ කියනවනේ ඉස්කෝලේ යන කාලේ අපි එහෙම කියනවා ඌ මට ගහන මට ඌ ගහන කාටද ගැහුවේ කියලා අහනවා. අන්න ඒ වගේ වැඩක් නෙමෙයි තියෙන්නේ. සමෘද්ධි ප්‍රතිලාභියාට සමෘද්ධි කාඩ් එක දීලා ඒකෙන් හාල් කිලෝ 5ක් ගන්න පුළුවන් කියලා. හාල් කිලෝ 5 ඒක වියදම සමෘද්ධි වේගින් කපා ගන්නවා කියලා. අපි හිතමු මේකත් මොන තරම් අප්‍රායෝගිකද කියලා. මේක කොච්චර අප්‍රායෝගිකද බලන්නකෝ. මොකද දැන් මේ ඔබතුමාලගෙන් අලුත් වැඩපිළිවෙල යටතේ අලුත් ඇත්තෙත් නැහැ. නමුත් ඒ වැඩපිළිවෙල යටතේ තියෙන්නේ කොහොමද? මේ තියෙන්නේ සමෘද්ධි ප්‍රතිලාභය දැන් දිවි නැගුම බැංකුවට යන්නේ. බැංකු ගිණුමට යන්නේ. එතන බැංකු ගිණුමට ගියප එක තමයි විවිධ විවිධ ප්‍රමාණයක් ඔබතුමාලා අඩු කරගෙන උදාහරණයක් ඇටියට ගත්තොත් එම රුපියල් 3500ක් හම්බෙන සමෘද්ධි සහනාධාරේ අනිවාර්ය ඉදිරි කිරීම වල රුපියල් 300යි සමාජ ආරක්ෂණ රුපියල් 100යි නිවාස ලොතරැයි රුපියල් 50යි ලැබිලා 3500ක් තමයි හම්බෙන්නේ ප්‍රතිලාභයට. එහෙම නෙවෙන්නේ. ඒකතොර සමෘද්ධි දිවි නැගුම බැංකු ගිණුමට යන්නේ. එතකොට බැංකු ගිණුමට යන එක හාල් කිලෝ 5ට කොහොමද අඩු කරන්නේ? දැන් මොකද්ද කොහොම කරන්නේ ඒකද? හාල් කිලෝ 5 කොහෙන්ද ගන්නද කොට? ඒ මොකද්ද මේ මේ යෝජනාව ක්‍රියාත්මක කරන්න ඔබතුමා හදලා තියෙන වැඩපිළිවෙල? දැන් එහෙමනම් එක්ක සිද්ධ වෙන්න ඕන බැංකු ගිණුමේ මිනිස්සු හාල් කිලෝ 5ට සල්ලි අරගෙන කඩේට ගිහිල්ලා සල්ලි දීලා හාල් කිලෝ 5 ගන්නවා. එහෙම නැත්නම් බැංකුවෙන් වවුචර් එකක් යවන්න ඕන හාල් කඩේට කිලෝ 5ක් දෙන්න කියලා. මොකක්ද මේ කරන්නේ? මේ අයවැයද? මේ මං කියන්නේ අයවැයේ තියෙන වැදගත් යෝජනා නෙමෙයි සාකච්ඡා කරන්න ඕන. ඉතා පැහැදිලිව එතකොට මේක විකාරයක් කරලා තියෙනවා. එකක් සමෘද්ධි නම ජන විසුරුද මොකද්ද කියලා නමක් මාරු ගන්න හදනවා. දැන් කලින් දිවි නැගුම නමට මාරු කරලා බෝඩ් ගහලා කෝටි ගාණක් ඒකට වියදම් කරා. ඊළඟට කියනවා හාල් කිලෝ 5ක් නොමිල හාල් කිලෝ 5ක් දෙනවා කියලා. ඔබතුමා hina වෙන විදිහට මට හින්න ඔබතුමාගේ යෝජනා නෙමෙයි මේවා කියලා. අතින් නෙමෙයි කටින් කියන්නකෝ. හිත මේක අපූර්වයි නේද පේන්නත් එක්ක. ඔබතුමා අතින් කියන මේව නෑ කියලා. දැන් මමම තමයි ඒකත් කියලා පෙන්නන්න ඕන රටට පේන්න. ඉතින් හැබැයි ගරු එමතුමා ප්‍රශ්නේ දෙන්නේ මේකයි. 2012 ඉඳලා මේ සමෘද්ධි සහනාධාරවල වටිනාකම සමෘද්ධි බැංකුව වලින් ගෙවන්න තීරණය කළා. ඒක අසාර්ථක ක්‍රමයක්. මොකද විශාල වශයෙන් ජනතාව මේකේ පීඩාවටපත් වෙනවා. ඔබතුමාට මම සභාගත කරනවා මේ 2012 දෙක චක්‍රලයේ කියනවා වුණත් මේ මුදල් නිසි පරිදි එන්නේ නැහැ සමෘද්ධි බැංකුවලට. මම උදාහරණයක් කියනවා දිවි නැගුම දෙපාර්තමේන්තුව විසින් සමෘද්ධි ජංගම් බැංකුවලට එවපු මුදල් එවලා තියෙන විදිය 2016 ආයේ ජනවාරි 25. ඒ ජනවාරි මුල ඉඳලා මිනිස්සු බලන් ඉන්නවා ජනවාරි 25 වෙනකම්. 2016 ආයේ පෙබරවාරි 15. 2016 මාර්තු ආවෙත් මාර්තු 16. අප්‍රේල් ආවේ අප්‍රේල් 8. මැයි 10, ජූනි 16, ජූලි 15, අගෝස්තු 16, සැප්තැම්බර් 19, ඔක්තෝබර් 18, නොවැම්බර් 18. එතකොට බලන්නකෝ දැන් සමෘද්ධි ප්‍රතිලාභියෙක් මේ බැංකුව ළඟ පදිංචි වෙලා ඉන්නේ නැහනේ. දිවි නැගුම බැංකුව ළඟ ගෙදර තියෙනවා නම් ඔන්න කමක් නැහැ. උදේට ඇරලා බලලා අද සල්ලි ආවද කියලා බලලා නැත්තම් පයින් ගිහිල්ලා ආයේ එන්න යන්න පුළුවන්. සමහර මිනිස්සු ඈත ගම්වල ඉඳලා එන්නේ. දුර ගෙවාගෙන එන්නේ. බස් එකේ එනවා. ත්‍රිවිල් එකේ එනවා. දවසම රස්තියාදු වෙනවා. ගොවිතැන් කරන මිනිස්සු ජීවත් වෙන්න බැරි කෙනා. ඒ මිනිස්සුගේ දවසක් ගත ඉවර වෙනවා කියන්නේ ආසන්න වශයෙන් සභාපතිතුමා රුපියල් 500ක් අච්චනවා. ඒ කියන්නේ හම්බ කරන දේ හම්බ කරන්නේ නැතුවනේ මේක සල්ලි වැටලාද කියලා බලන්න එන්නේ. එක දිනයක් නම් කරන්න. මේක ඇත්තටම කරන්න ඕනේ එක දිනයක්. මෙන්න මේ දිනේ බැංකු ගිණුමට සල්ලි යනවා කියලා. මන් දන්නේ මේ හාල් කිලෝ 5 විකාරය කොහොම ක්‍රියාත්මක කරනවද කියලා. ඒ විකාරයක් ඒ ක්‍රියාත්මක කරන්න බෑ. ඒක අර බොරු බදු ගොඩාක් ගහලා ඉවරලා පෙන්නන්න අපි අඩු කරා කියලා ඒක සමෘද්ධි දීමනාවෙන් කපා ගන්නවා කියලා ආයේ විහිළුවක් කරලා තියෙනවා. නමුත් ඇත්තටම කරන්න ඕන දේ මොකද්ද? මේ හාල් කිලෝ 5 දෙන්න කලින් හාල් කිලෝ 5 විකාර යෝජනාවට කලින් මේ සමෘද්ධි ප්‍රතිලාභයේ ලැබෙන එක විධිමත් කරන්න ඕන. ලැබෙන දිනය විධිමත් කරන්න ඕන. මෙන්න මේ දිනයට ලැබෙනවා කියන විශ්වාසයක් ඒ අයට ලැබෙන්න ඕන. ඒක මං හිතන්නේ ඇත්තටම කරන්න පුළුවන් දෙයක්. ඒක කරන්න අමාරු දෙයක් නෙමෙයි. මොකද ඔබතුමා දන්න මේ හාල් කිලෝ 5 වගේ මීට කලින් ආව අර්ථාපල් කිලෝ 2ක් දෙන්න. අර්ථාපල් කිලෝ 2ක් දෙන්න නොමිලේ දෙනවා කියලා. කොච්චර කාලයක්ද දුන්නේ? ඉතින් ඒක නම් මම හිතන්නේ මේවා මේ විහිළු යෝජනා හැටියට තමයි සඳහන් කරන්න තියෙන්නේ. ඒ වගේම අයවැය කතාවේ තියෙනවා තවත් කාරණාවක්. මම මේ අයවැය කතාවම තමයි දැනට සාකච්ඡා කරන්නේ. පරිපාලන දුර්වලතා නිසා සම්පත් අපතයාම නිසා මේ සුභසාධන යෝජනාවල් හරියට ක්‍රියාත්මක කරන්න බෑ. දිවිගණන දෝෂ සිද්ධ වෙලා තියෙනවා ආදී වශයෙන් ඒ පිළිබඳ අධ්‍යයනයක් කරලා තියෙනවා කියලා. නමුත් ඔබතුමා දන්නවා මේ දිවි නැගුම පනතේ 2013 අංක 1 දරන 15 වෙනි වගන්තිය ඒ වගේම 19 වෙනි වගන්තියේ මේ ප්‍රාදේශීය සංවිධාන පිහිටුවීමයි දිවි නැගුම දිස්ත්‍රික් සංවිධාන පිහිටුවීමයි නිසා ඒ ක්‍රියාවලිය ඇතුළේ ඇත්තටම වෙලා තියෙන මේ දිස්ත්‍රික් ලේකම්වරු සහ ප්‍රාදේශීය ලේකම්වරුන්ට මේ සමෘද්ධි ක්‍රියාවලියට මැදිහත් වෙන්න තිබිච්ච බලය අඩු කරලා තියෙනවා. දුර්වල කළ තියෙනවා. එහෙනම් අද ප්‍රාදේශීය ලේකම්වරයා සහ දිස්ත්‍රික් ලේකම්වරයා ඉන්නේ මේකේ උපදේශකවරයෙක් හැටියට විතරයි. දිස්ත්‍රික් උපදේශකවරයෙක්. නැත්නම් ප්‍රාදේශීය උපදේශකවරයෙක් හැටියට. ප්‍රාදේශීය ලේකම්වරයා. ඔවුන්ගේ රාජකාරිය මොකද ඒකට හේතුවක් තිබුණා. දිවි නැගුම ගොඩනගනකොට සම්පූර්ණ වශයෙන්ම ඒ සමෘද්ධි ව්‍යාපාරයේ ගමේ ක්‍රියාත්මක වෙච්ච පරිපාලන ව්‍යුහය ආක්‍රමණය කළා. ඒක දේශපාලනීකරණය කරගත්ත උවමනාවක් තිබුණා. ඒ නිසා අර ගමේ ස්ථාපිත වෙච්ච ප්‍රාදේශීය ලේකම් කාර්යාලේ ප්‍රාදේශීය ලේකම්තුමා දිස්ත්‍රික් ලේකම්තුමා අභිභවා යන්න සමහරුන් ඩෝන වුණා. ඒක නිසා ඇත්තටම ඒ අයව පත් කළා නිකන් උපදේශක පැත්තකට දාලා. ඒ දිස්ත්‍රික් ලේකම්වරයාගේ රාජකාරිය උපදේශක කරා. ඒ නිසා වෙලා තියෙන ප්‍රශ්න බලන්නකෝ දැන් 2016 අවුරුද්දේ දිවි නැගුම සංවර්ධන දෙපාර්තමේන්තුවෙන් ස්වයන් රැකියා වන්නි නියුත් වෙච්ච අඩු ආදායම් ලාභී ජනතාවට ස්වයන් රැකියා උපකරණ ලබා දීම වැඩසටහන ක්‍රියාත්මක කළා. 2016 වෙන් වුණා මිලියන 1200ක්. නමුත් 2016 11 22 වලට දිස්ත්‍රික් මට්ටමින් වියදම් කළා තියෙන්නේ මිලියන 369යි. හේතුව මොකද? ඇයි දිස්ත්‍රික් ලේකම්වරයා දැන් මේකේ වක්කීමක් ලොකට ගන්න නැහැ. ප්‍රාදේශීය ලේකම්වරයා මේකේ වක්කීම ගන්න නැහැ. මොකද ඔවුන්ට ඉන්නේ උපදේශක කාර්යයක් විතරයි. ඒක තමයි. ඉතින් ඇත්තරම දැන් මේක කරන්න ඕන අපි ඔබතුමා යෝජනා කරන්නේ මේ පනත සංශෝධනය කරන්න ඕන. මේ පනතටම සංශෝධන ඇති කරලා මේ පරිපාලන හැකියාව ඒව තමයි ගම්වල ස්ථාපිත වෙලා තියෙන්නේ. ඉතින් ඒක නිසා ප්‍රාදේශීය ලේකම්තුමාට දිස්ත්‍රික් ලේකම්තුරුන්ටත් මැදිහත් වෙන්න පුළුවන් වෙන විදිහට මේකේ හැකියාව වර්ධනය කර යුතුයි කියන යෝජනාව මම ඔබතුමාට අවධාරණය කරනවා. මම හිතන්නේ ඔබතුමා ඔළුව ඇනීම නිසා මම හිතන මේක පිළි අරගත්ත කියලා. ඉතින් විශේෂයෙන් ඊළඟට අයවැය කතාවේ 320 යටතේ තව තියෙනවා සමාජ ආරක්ෂණ ජාල යෝජනා ක්‍රමයන්හි සිදුවේ හැකි ඉතුරුම් පීඩාවටපත් මේ සමාජ ආරක්ෂණ ජාල යෝජනා ක්‍රමයක් හඳුන්වා දෙනවා කියලා. ජාල යෝජනා ක්‍රමයක් හඳුන්වා දෙනවා කියලා ඒකට නවීන තාක්ෂණ රැමේ වචන ටිකක් තව එකතු කරලා තියෙනවා. නමුත් දැනටමත් ගරු සභාපතිතුමනි මේ සමාජ ආරක්ෂණ ජාලය තියෙනවා. මේක අමුතුවෙන් හඳුන්වා දෙන්න මම හිතන්නේ මේක තාක්ෂණේ පාවිච්චි කරනවා නම් ඒක ගැන ගැටලුවක් නැහැ. නමුත් දැනටමත් තියෙනවා. දැනටමත් සමාජ ආරක්ෂණ ක්‍රමයේ යටතේ මේ තියෙන தත්ත්වය බලමුකෝ. 1997 ජනවාරි ඉඳලා ක්‍රියාත්මක වෙන සමුදු සමාජ ආරක්ෂණ අරමුදල පිහිටවල තියෙනවා. වටිනාකම කාණ්ඩ 4කින් ඔබතුමා දන්නෝ ඒකින් ලබා දෙනවා. ඒ ලබා දෙනකොට රුපියල් 100ක් මේ හැම එකෙන්ම කැපෙනවා සමාජ ආරක්ෂණ අරමුදලට. එතකොට ආසන්න වශයෙන් ඉන්නව 14,50,000ක් සමුදිලාභී. රුපියල් 100 ගාන කැපෙනකොට කොච්චරද? මාසෙකට මිලියන 145ක්. අවුරුද්දකට ගත්තොත් එහෙම මිලියන 1740ක්. කෝටි 174ක් මේ මුදල් වෙන් නොකලත් නැතත් මේ වෙන් වෙන කියන්නේ සමුදි ප්‍රතිලාභීන්ට වෙන් වෙන මුදලෙන්ම සමුෘද්ධි ප්‍රතිලාභීන්ට සමුෘද්ධි ගෙවන්න කියලා දෙනකොටම ඔබතුමාගේ සමාජ ආරක්ෂණ අරමුදලට යනවා මිලියන 1740ක්. ඉතින් ඒක දැනට තියෙනවා. ප්‍රශ්නේ තියෙන මේක ඇත්තටම දැන් මේකේ බරපතලම අඩුපාඩුකම් ප්‍රමාණයක් තියෙන මේ සමාජ ආරක්ෂණ අරමුදලේ ක්‍රියාත්මක වෙද්දී. විශේෂයෙන්ම මේ ප්‍රතිලාභීන් 8000ක් විතර ඉන්නවා. මේක අර ඒ හැම ප්‍රතිලාභීෙකුටම ප්‍රතිලාභ ලැබෙන්න ඕන වුණත් මේ රුපියල් 1500 හිමිකම් ලබන තනි පුද්ගල සහනාධාර හිමියන්ගේ මරණයන් වෙනුවෙන් ප්‍රතිලාභ ගෙවෙන්නේ නැහැ. ඒක ඔබතුමා අවධානය ලක්වන විශේෂයෙන්ම ඔබතුමාලා දැන් ඒක 2016 ඉඳලා ක්‍රියාත්මක කරලා තියෙනවා. 2016 ඉඳලා ක්‍රියාත්මක කරනකොට 2013 2014 2015 අවුරුදු 3 ඒ එවැනි ප්‍රතිලාභින්ට ප්‍රතිලාභ ගෙවලා නැහැ. ඒක මම ඒකේ අවශ්‍ය ලේඛන සියල්ලම තියෙනවා. ඔබතුමා දන්නෝ මේ සමාජ ආරක්ෂණ අරමුදලින් මොන මොන ජාති දේවල් සිද්ධ වෙන්නේ කියලා. නමුත් ප්‍රධාන වශයෙන්ම මූලික කාරණාවක් හැටියට තියෙන දේ තමයි මෙන්න මේ 2016 ඉඳලා ක්‍රියාත්මක වුණත් තනි පුජ්‍යල සහනාධාර ලාභීන්ට සමාජ ආරක්ෂණ ප්‍රතිලාභ ගෙවීම 2013 14 15 කියන අවුරුදු වලදී නතර වෙලා තියෙනවා. ඒකින්ද ඔබතුමාගේ අවධානය මොකද මේ ඒක ඒ ඇයට හිමි දෙයක්. ඔව් දැන් ගෙවන 2016 ඉඳලා මේ අවුරුදු 3 ගරු එතුමා මේක නතර වුණා. ඒ නතර වෙච්ච නිසා ඒක අහිමි වෙච්ච පිරිසක් ඉන්නවා. ඒක සුළු පිරිසක්. නමුත් ඒ ඇයට ඒක ගෙවනව නම් ඒක ලොකු පිංකමක්. මොකද තනි පුජ්‍යලයක්නේ. තනි පුජ්‍යලයක් බලාගත්ත කවුරු හරි කෙනෙක් ඉන්නෝ ඒක එයාට ඒක දෙන්න ඕන. ඉතින් මම හිතන්නේ ඔබතුමාගේ අවධානය ඒකට යොමු වෙයි කියලා මම විශ්වාස කරනවා. ඒක ඒ වැදගත් කාරණාවක් නිසා. ඊළඟට ඔබතුමා දන්නවා මේ පෞගේ කාලේ ක්‍රියාත්මක වෙච්ච විවිධ වැඩපිළිවෙළවල් තියෙනවා. සමෘද්ධි ව්‍යාපාරය කියන්නේ මේකත් සම්බන්ධ කරගෙන ක්‍රියාත්මක වෙච්ච ඒවා. උදාහරණයක් ගත්තොතම රටවිරු වැඩසටහන. රටවිරු වැඩසටහන ක්‍රියාත්මක වුණානේ අපේ ඉතින් දැන් මොකද කරන්නේ ඒකට? දැන් ඔබතුමා කියන සත්‍යයක්වත් ලැබෙන්නේ නැහැ කියලා. නමුත් ප්‍රශ්නේ තියෙන්නේ මේකයි දැන් මේකේ අපිට ලැබිලා තියෙනවා මේ හුඟක් ලිපි ලේඛන විශාල ප්‍රමාණයක් තියෙනවා මම ගොඩක් කියවන්න යන්නේ නැහැ විගණන කාධිපතිතුමාගේ වார்த்தාවක්ම තියෙනවා විගණන විමසුම් ඇවිල්ලා තියෙනවා ඒ විගණන විමසුම් වලත් ඉතා පැහැදිලි ලෙසම තියෙන දේ තමයි මේකේ ගෙවන්න තියෙන මුදල් ඒ වගේම ඔබතුමාගේ දිස්ත්‍රික් නියෝජිතින්ගෙන් ලැබිච්ච මේ වார்த்தා තියෙනවා ඒ වார்த்தාවල අනුව ගත්තොත් එහෙම මේකේ කිසිදු අපයක් තබා නොගෙන කිසිදු අපයක් තබා නොගෙන ලබා දීලා තියෙන ප්‍රමාණය මේ 2016 අවුරුද්දේ 2015 12 31 මිලියන 360ක් ඉතින් මිලියන 360ක් මෙතනම තියෙනවා ඉතින් කල්පනා කරලා නමුත් ඔබතුමාලා ගිවිසුම මුලින් ගහනකොට මුලින් ගිවිසුමේ තිබුණේ කොහොමද මුලින් ගිවිසුමේ තියෙන්නේ මේ තියෙන විදේශ රැකියා ප්‍රවර්තන හා සුබ සාසන මහත්්‍යාංශය අමාත්‍ය මණ්ඩල පත්‍රිකාව තියෙනවා සමෘද්ධි බැංකුවේ මිලියන 100ක ස්ථාවර තැන්පතුක් ලැබීම. එතකොට ප්‍රශ්නේ එතරම් තියන ඒක ඒ ස්ථාවර තැන්පතුක් ඒක. ඒක ඒ කාලේ කියන තියනවා. නමුත් මම කියන්නේ එතන ඇතරම ඒකේ ප්‍රශ්නේ තියෙන්නේ මේකයි. දැන් ඒක විදේශගත අයට සහනයක් තමයි. ඒ පෞල් වලට සහනයක් තමයි මම ඒක පිළිගන්නවා. නමුත් ප්‍රශ්නේ තියෙන්නේ ඒක නැවත සමෘද්ධි ප්‍රතිලාභයට සමෘද්ධි ලාභීන්ට එකකින් ලැබෙන ප්‍රතිලාභය අහිමි වෙලා තියෙනවා. එනිසා ඒක ඒක ඔබතුමාගේ අවධානයට යොමු කරනවා ඊළඟට මමත් සේවකීන්ගේ සම්බන්ධ ප්‍රශ්න ගණනාවක්ම තියෙනවා ඔබතුමා දන්නවා විශේෂයෙන්ම දිවි නැගුම සංවර්ධන දෙපාර්තමේන්තුව අද මේ ඇවිල්ලා උද්ඝෝෂණය කරන මේ අයම අපි දන්නවා දිවි නැගුම පනත සම්මත කරන දවසේ මේ ඇවිල්ලා වටේටම පාර්ලිමේන්තුවේ හිටියා එදා හිටියේ පනතට ආශිර්වාද කරමින් අපි මේ පනතේ තියෙන අඩුපාඩුකම් මේ ආකාරයටම පැහැදිලි කරලා පෙන්නන දුන්නා මේ පාර්ලිමේන්තුවේ පෙන්නකොට ජන කලා කේන්ද්‍ර ළඟ කැම්බීම දීලා බත් පැකට් දීලා මේකට හොඳයි කියන ආශිර්වාද කරන්න ආපු කට්ටිය තමයි අද මේ ඇවිල්ලා උද්ඝෝෂණය කරන්නේ. ඉතින් එදා අය කියපු දේ, එයාගේ වෙනුවෙන් අපි කියපු දේ පාර්ලිමේන්තුවේ අදත් අපිට කියන්න සිද්ධ වෙලා තියෙනවා. එදා අපි කියපු දේම තමයි අදත් අපිට කියන්න වෙලා තියෙන්නේ. මොකද්ද? ඒ දිවි නැගුම සංවර්ධන නිලධාරින් සේවකයට තාම විධිමත් පත්වීමක් දීලා නැහැ. ඉතින් අතනම අයවැයට 2500ක් එකතු කරනවායි කියලා අයවැයගත තීරණේ ක්‍රියාත්මක වෙලා නැහැ. මියගිය හා විශ්‍රාමිකය සේවකින් 100ක් විතර ආසන ප්‍රමාණයක් ඉන්නවා. එයාගේ පවුල් වලට විශ්‍රාමවලට හිමිකම ලැබිලා නැහැ. ඒ වගේම ඇත්තනම දැන් ඒ අයට අඩුතරමේ නිවැරදිව ඔවුන්ගේ දත්ත එකතු කරන ක්‍රියාවලියක් නැහැ. ඉතින් ඒකින්ද මම ඔබතුමාගේ අවධානය යොමු කරන විශේෂයෙන්ම මෙන්න මේ පනතේ තියෙන අඩුපාඩුකණු සලකා බලලා මේ අයව ඉතා ඉක්මනින් කඩිනමින් ස්ථීර කිරීමට අවශ්‍ය ක්‍රියාමාර්ගය ගන්න කියලා. ඒ වගේම ඔබතුමා දන්නවා 2014 ජනවාරි වෙනකොට මේ දිවි නැගුම පනත ක්‍රියාත්මක කරන වෙලාවේදී ශ්‍රී ලංකා සමෘද්ධි අධිකාරිය, දක්ෂිණ සංවර්ධන අධිකාරිය, උඩරට සංවර්ධන අධිකාරිය කියන අධිකාරීන් තුන අහෝසි කරලා තමයි මේ දිවි නැගුම හැදුවේ. එතකොට ඒ අර්ථයේ අවස්ථා තුනක් දුන්නා සේවකයින්ට අන්තර්ගහණය වෙන්න. මේකට අන්තර්ගහණය වීමේ කැමැත්තෙන් ඒ ක්‍රියාමාර්ග තෝරගන්න අවස්ථා තුනක් දුන්නා. පළවෙනි අවස්ථාව අධිකාරියේ පත්වීම් දිනේ ඉඳලා දෙපාර්තමේන්තුවට අන්තර්ගහණය වීම. ඒකට 8373ක් ඒ අවස්ථාව තෝරාගත් සේවකයෝ හිටියා. ඒ අර්ථයේ ඔවුන්ගේ අධිකාරී කාලය තුල 95 ඉඳලා ඔවුන්ගේ ගිණුම්වල තිබිච්ච EPF මුදල් නොගෙවීම මත ඔවුන් ශ්‍රේෂ්ඨාධිකරණයට ගෙන ගිය නඩුවේදී EPF මුදල් ගෙවන විදියට සමත තීන්දුවක් දුන්නා 2016 8 10 වෙනිදා. ඒ සමත තීන්දුව ප්‍රකාරව 25 වෙනි සිකුරාදාම අධ්‍යක්ෂ ජනරාල්වරයා සේවක අධසාධ කර මුදලේ මුදල් නිදහස් කර ගැනීම ලිපියට අස්තන් තැබුවා. හැබැයි දැන් මගේ ළඟ ඒ ලිපියක් තියෙනවා. ඊට පස්සේ දැන් මේ ක්‍රියාවලිය නිසා ඒ අනුව අනිත් අවස්ථා දෙකක් දෙපාර්තමේන්තුව තුළ ස්ථාපිත වෙච්ච 2014 ජනවාරි 3 පත්වීම් ලැබූ සේවකයෝ. එයයි කලින් ඉඳලම හිටියා. කලින් ඉඳලම අර ආයතන තුනේම හිටපු අය. 14160ක් හතක් වෙන අනිත් සේවකයින්ට දැන් අසාධාරණයක් වෙලා තියෙනවා. ඉතින් ඒ අසාධාරණේ තමයි 95 ඉඳලා 2014 දක්වා අවුරුදු 19ක් එයන්ගේ සේවා කාලය ඔවුන්ට අහිමි කළා තමයි ඔවුන් අතින් පටන් ගන්න තියෙන්නේ. ජනවාරි 3 වෙනිදා පටන් ගන්නකොට ඔවුන්ගේ සේවා කාලය අහිමි වෙලා තියෙනවා. දැන් නඩුව කියපු කට්ටියට යම්කිසි හැකියාවක් ලැබිලා තියෙනවා. නමුත් ඇත්තටම එකම සේවකයෝ මේ දෙගොල්ලම. එඳන් ඔබතුමාගේ විශේෂ අවධානය යොමු කරන විශේෂයෙන්ම මෙන්න මේ සේවා කාලය අහිමි වෙච්ච මේ සේවකයින්ට මේ සේවා කාලය එකතු කරලා ඔවුන්ට එකතු කරලා දෙන්න කියලා. ඒක මොකද අලුත් සේවකයෝ හැටියට ඔවුන් මදව ගත්ත නිසා තමයි ඔවුන්ට මේ ප්‍රශ්නේ ඇති වුනේ. ඒ වගේම තමයි තවත් අවස්ථාවක් තියෙන තුන්වෙනි අවස්ථාව දෙපාර්තමේන්තුව තුල EPF ETF අරමුදලට දායකත්වය සපයමින් විශ්‍රාමවලට හිමිකම් නොකියන සේවකයෝ 1637ක් ඉන්නවා. ඒ සේවකයන් ඒ අර සංශෝධන නිසා අසාධාරණයට ලක් වෙලා තියෙනවා. එනිසා ඒ අයටත් විශ්‍රාමවැටුප් ලබන සේවකින් සේම දිවිනැගුම දෙපාර්තමේන්තුවේ පත්වීම් ලබා දීමට අවශ්‍ය වැඩපිළිවෙළක් සකස් කරන්න කියලා අපි ඔබතුමාගේ අවධානය යොමු කරනවා. ඒ සම්බන්ධ තියෙන ලියකියවිලි මම මේ අවස්ථාවේදී සභාගත කරනවා වැඩිදුර අවබෝධය සඳහා. ඒ වගේම ගරු සභාපතිතුමනි, විශේෂයෙන්ම දැන් මේ අපි දන්නවා දිවිනැගුම කියන්නේ ඉතින් හැදුනේම දේශපාලන උමනාවෙන් නෙවෙයි. මම මේ පාර්ලිමේන්තුවේ ප්‍රශ්නෙකුත් යොමු කරා බට සම්බන්ධයෙන්. ඔබතුමා නිකන් බට ඇද වෙන උත්තරයක් දුන්න ඒ වෙලාවේ. නමුත් නෑ, අලි ඇත්තු උනත් අලි ඇත්තුත් ඉන්නවා මේ ආස්සේ. හැබැයි අලි ඇත්තු ජාන්ට දේවල් පටන් ගන්න හෙන්ඩුවෙන් තමයි. අලි ඇත්තුන්ගේ ජාතියේ වංචා දූෂණ හොරකම් සිද්ධ වෙන්නේ හෙන්ඩුවෙන් තමයි. ඉතින් ඒ වගේ තමයි, බටෙන් තමයි පටන් ගත්තේ. ඉතින් ඒවා ඉතාම දේශපාලනීකරණය වෙච්ච දේවල්. ඉතින් මම කියන්න කනගාටුයි සභාපතිතුමනි, අද දවසෙත් ඒවා ඒ ආකාරයෙන්ම නොකරනවායි කියලා නෙමෙයි මම කියන්නේ. ඒවා ඒ ආකාරයෙන්ම සිද්ධ වෙමින් තියෙනවා. විශේෂයෙන්ම දූෂණට විරුද්ධ ගරු නියෝජ්‍ය අමාත්‍යවරයෙකුත් ඉන්න වෙලාවකත් ඒවා ඒ ආකාරයෙන්ම සිද්ධ වෙන එක තමයි කනගාටුදායක දේ. ඔබතුමා අමාත්‍යංශය ඒවා ගැන නම් හොයන්න නැතුව ඇති කියලා මං හිතන්නේ. මම විශේෂයෙන්ම ඔබතුමාගේ අවධානය යොමු කරනවා නැගෙනහිර පළාතේ අංක 10 ගෝපාලපුරම් නිලාවෙලි කියන ස්ථානයේ වෘත්තීය පුහුණු මධ්‍යස්ථානයේ දිවිනැගුම් දෙපාර්තමේන්තුවට පවරගත්තා. ඒක මොන සේවාලංකා පදනමේ තිබිච්ච ගොඩනැගිල්ලක්. ඔව්, සේවාලංකා පදනමේ තිබිච්ච ගොඩනැගිල්ලක්. ඒක පවර ගන්නකොට දැන් ගෙවල තියෙන ඇස්තමේන්තුව හැටියට තියෙන ගාණ මිලියන 80ක්. ඔබතුමා හොයලා බලන්න. ඒක තමයි මෙත වියෝජිත ඉඩමට ඔවුන් පවසන පරිදි අඩි ඇස්තමේන්තුව අගය මිලියන 80ක් කියලා කියනවා. එතකොට ගොඩනැගිලි සඳහා ජල විදුලි බල පහසුකමක් ඇති නමුත් එම පුහුණු මධ්‍යස්ථානයක් ලෙස පවත්වාගෙන යන සඳහා අලුත් වැඩියාවක් මෙන්ව තවත් ඉදිකිරීම් කටයුතු කිහිපයක්ද කළ යුතුව තියෙනවා. මේ ඔබතුමාගේ ආචාර්ය RMK රත්නායක දිවිනැගුම ජාතික සභාවේ සමාජික ඔහු එවන වාර්තාවක් මේ තියෙනවා. ඉතින් මේ වාර්තාව අනුව තියෙනවා මිලියන 80ක්. මේකත් මම විශ්වාස කරන මේකත් නෙමෙයි අගේ කියලා. මේකත් නෙමෙයි අගේ කියලා. එහෙනම් මේකට ගෙවපු මුදල කොපමණ ප්‍රමාණයක්ද කියලා ඔබතුමාගේ මම ඉල්ලා හිටනවා මේ ගැන සොයා බලන්න කියලා. ඒ වගේම අපිට පේනවා සමහර කඩයුතු ඔබතුමා දේශපාලන වශයෙන් එහෙම කරනවා වෙන්න පුළුවන්. නමුත් ඒක මේ අමාත්‍යංශයේ තිබිච්ච ඉතිහාසයට සාපේක්ෂව විශේෂයෙන් දිවිනැගුම බවට මේක පත් කරලා තමන්ට නගින්න ඉනිමඟන් හදාගත්ත, තමන්ගේ දේශපාලන ප්‍රතිරූප ගොඩනගා ගන්න හදාගත්ත, ජනතාවගේ දිවිනැගන් නෙමෙයි, පහුගිය කාලේ කළු දශකේ මේ රටේ ක්‍රියාත්මක වෙච්ච දූෂණවල කළු යුගයේදී තමන්ගේ ප්‍රතිරූප ගොඩනගා ගන්න ඉනිමඟ හදාගත්ත ව්‍යාපාරය බවට මේක පත් වුණේ. ඒ තත්ත්වයන් තාමත් ඒ ආකාරයෙන්ම සිද්ධ වෙන ගති ලක්ෂණ පහළ වෙලා තියෙනවා. ඔබතුමා දන්නෝ රිකිල්ල ගස් කඩවල නගරේ බස් නැවතුම් පොලක් හදන්න, වැසිකිලි පද්ධතියක් හදන්න මේ මුදල් වෙන් කරලා තියෙනවා දිවිනැගුමෙන් යටතේ. ඒකට හේතු කියලා තියෙනවා බොහොම අපූර්වී 150,000ක් වෙන් කරලා තියෙනවා. රිකිල්ල ගස් කඩ අඩු ආදායම්ලාභී ජනතාවගේ ජීවන තත්ත්වය නගා සිටීමට රිකිල්ල ගස් කඩ නගරේ බස් නැවතුම් පොලක් හදනවා කියලා. ඒක මේ තියෙන්නේ බිල්පතම තමයි. ඉතින් මම හිතන්නේ මේ ජීවනෝපාය සංවර්ධන අන්සෙන් තමයි මේක දාලා තියෙන්නේ. බිල දානකොට පොඩ්ඩක් කල්පනා කරන්න ඕන, සනීප ආරක්ෂක ව්‍යාපෘතිය සමුද්ධි ප්‍රතිලාභින්ට බහුලව සම්බන්ධ වන හේන් කියලා තමයි ඔබතුමාගේ ලේකම්තුමා ලියලා තියෙන්නේ. සනීප ආරක්ෂක ටොයිලට් පද්ධතියක් හදන එක, බස් නැවතුමක් හදන එක, ඒක ප්‍රශ්නයක් නෑ. නමුත් ඒක මේ ආයි සමුද්ධි ප්‍රතිලාභින් එක්ක වංගු ගහලා මේ ලියා ගන්න කර තමයි අපට ප්‍රශ්නේ වෙන්නේ. ඒක සමුද්ධි ප්‍රතිලාභියවත් ඒකට අහුල් කරගන්නවා. මේක හරියට කියන්නේ රිකිල්ල ගල ගස්කඩ ටවුන් එකට එන හැම සමුද්ධි ප්‍රතිලාභියෙක්ම අනිවාර්යයෙන්ම මේ ටොයිලට් එකට යනවා වගේ හැඟීමක් තමයි මේ දාන්නේ. ඒ නිසා මොකද ටොයිලට් නොවන ජනතාවක් ඉන්නව රිකිල්ල ගස්කඩවල, එයාට වැසිකිලි නෑ ගමේ, නගරයට ඇවිල්ලා තමයි ඒ කඩේ කරගෙන යන්නේ. ඒ නිසා අනිවාර්යයෙන්ම එහෙම නෙමෙයි. ටොයිලට් එකක් හදාගන්න නම් ඒක වෙනම වැඩක්. බස් නැවතුම් පොළ හදාගන්න නම් ඒක වෙනම එකක්. නමුත් ඒකට මේ සමුර්ධිය ගාව ගන්නකොට ක්‍රමයක් තියෙනනේ. ඉතින් ඒක තමයි මෙතන තියෙන ලොකුම ගැටලුව. ඒ වගේම ඔබතුමා දන්නවා විශේෂයෙන්ම ඔබතුමාම විශාල ප්‍රමාණයෙන් මුදල් වෙන් කිරීම කරලා තියෙනවා ඔබතුමාගේ දේශපාලන කටයුතු වලට වෙන්න පුළුවන්. පාතේ වාහයට තලාතුය දෙල්තොට අංකෙලිය ඒ ප්‍රදේශවල තමයි වැඩිපුරම කියන්නේ. විශේෂයෙන් මේවයි සම්බන්ධීකරණයක් ඔබතුමා නම් කරලා තියෙන ඔබතුමාගේම හිට පාර්ලිමේන්තු මන්ත්‍රීවරු. දේශපාලන වශයෙන් ප්‍රශ්නයක් තියෙන බව අපි දන්නවා. නමුත් මම හිතන්නේ ඒක මීට වඩා සාධාරණයි ගරු ඇමතුමා. විශේෂයෙන්ම රට පුරාම තියෙන සමුද්‍ර ව්‍යාපාරයේ ප්‍රතිලාභින් රට පුරාම ඉන්නෝ, ඒ අවශ්‍යතාවය තියෙන රට පුරාම ඉන්නෝ. ඉතින් දේශපාලන වශයෙන් එක පැත්තක් දකින්න නැතුව මේ කාරණාව ගැන අවධානය යොමු කරනවා නම් හොඳයි කියන එක තමයි අපේ ඉල්ලීම. ඒ නිසා මම මේ ලියකියවිලි සභාගත කරනවා. විශේෂයෙන්ම මෙතන පැහැදිලි පේන දෙයක් තියෙනවා, මේ දේශපාලනීකරණය වෙච්ච ආයතනයක් මේක. ඒක නිසා ජනතාව පැත්තකින් තියලා ජනතාව ගැන හිතන්නේ නැතුව ගියපු ගමනක් තියෙනවා. ඒවයිදි වෙච්ච ඔබතුමාම පිළිගන්න මහා පරිමාණ වංචා දූෂණ සිද්ධ වෙලා තියෙනවා. ඒකට තමයි මේ නම්මාරු කිරිල ඉඳලා පටන් ගන්න. නම්මාරු කරගන්න තැන ඉඳලා පටන් ගන්න ඒකට තමයි. ඉතින් ඒ தත්ත්වේ වළක්වලා ඇත්තටම මේක ගැන මේ අපේ අමාත්‍යංශ අතරේ අපි කතා කරන අමාත්‍යංශ වල රටේ ජනතාවගේ ජන ජීවිතයත් එක්ක බද්ධ වෙච්ච අමාත්‍යංශ ගොඩාක් නැහැ. බද්ධ වෙනව බදු ඇහිල්ලෙන් හැම අමාත්‍යංශයක්ම. දඩ ගැහිල්ලෙන්. හැබැයි ජීවිතේ ප්‍රතිලාභ ලැබෙන අමාත්‍යංශ හැටියට මිනිසුන්ට යමක් ලැබෙන මිනිසුන්ගේ ප්‍රතිලාභී අමාත්‍යංශ හැටියට තියෙන්නේ මේ අමාත්‍යංශය. ඉතින් ඒකෙදි ඔබතුමාට ඒක විශේෂ වක්කීමක් තියෙනවා සභාපතිතුමනි, ඒ වක්කීම හදියාකර ඉෂ්ට වෙන්න ඕනේ කියලා මම විශ්වාස කරන්නේ. ඒ වගේම ඔබතුමාගේ තව දානෙම කරන අපේ නියෝජ්‍යමත්තුමා හොඳටම දන්නෝ වැඩිහිටි ලේකම් කාර්යාංශයේ ඔබතුමාගේ අමාත්‍යංශය තියෙනවා. ඒකේ අර්ථය ඇත්තට මේ පහුගිය අයවැය යෝජනාවකින් ක්‍රියාත්මක වෙච්ච රුපියල් 2000 ප්‍රතිලාභය වැඩිහිටියන්ට, ඒ කියන්නේ ඒ අය වැඩිහිටියන් කියන්නේ කිසිදු ආදායම් මාර්ගයක් නැති අය කරුවෙමතුමා. මොකද මේ චක්‍රලේඛයේම තිබුණ ඉතා පැහැදිලිවම කිසිදු ආදායම් මාර්ගයක් නොලබන වැඩිහිටියන් 384,000ක් මගේ හිතේ ඒ වෙනකොට අඳුරගෙන තිබුණා. ඒ 384,000 තමයි රුපියල් 2000ක ප්‍රතිලාභය ලබා දුන්නේ. ඉතින් ඔබතුමාලගේ අමාත්‍යංශයේ මොකක් හරි තත්ත්වයක් කරද්දී වෙනත් අරමුදලකට, තවත් සමාජ සුභසාධන අරමුදලකට ඒක රුපියල් 100 ගානේ කපන්න තීරණය කළා තිබුණා. ඒ තීරණය මං කියන්නේ අපි කෝක්කාරක සභාවේ සාකච්ඡා කළා. ඒක ඇත්තටම ඒ ඇයට ඒ මිනිස්සු ඕක ගන්නමයි එන්නේ. ඒ සල්ලි දෙන්නේ ගෙදරට ගිහිල්ලා දෙන්නේ රුපියල් 100 කපාගෙනද? ඉතින් අපරාධ ඒ මිනිස්සු ඇවිල්ලා ගෙනියයි රුපියල් 100ම දුන්නා නම් රුපියල් 2000ම ඒක මං රවුම් ගාන දෙන්න ඇමතුමා වැඩිහිටියන්ට රුපියල් 1900 රුපියල් 100ක් කපාගෙන මොනවටද? දැන් ඔබතුමාට මේ සමාජ ආරක්ෂණ අරමුදලේ මාසෙකට හම්බෙනුනේ මිලියන 145ක්. මේ අරමුදල් තියෙනවනේ මිලියන 1400ක් අවුරුද්දකට හම්බෙනවනේ. මේ දැන් ඔබතුමාලා රුපියල් 3500ක් සමුදිලාභියෙකුට දෙනකොට ඒකෙනුත් කපාගෙන 3050යි හම්බෙන්නේ. ඉතින් එතකොට මේ රුපියල් 100යි දෙන්න බැරි. මොකද්ද ඒකේ තියෙන ඒක දැන් ඔබතුමාලා අපි මේ කතා කරනවා මේ පාර්ලිමේන්තුවේ ඇමතිවරුන්ට යන්න අපහසුතාවයන් තියෙනවා. දැන් අගමැතිතුමා කියනවා ජීවත් වෙන අමාරුයි මන්ත්‍රීවරුන්ට පඩි වැඩි කරන්න ඕන. ඈ දැන් ඔබතුමාලා අපි දන්නවා මන්ත්‍රීවරුන්ට පඩි වැඩි කරන්න ඕන කියලා කියන්නේ අමාරුකම් හින්දානේ. මන්ත්‍රීවරුන්ගේ මාසෙ ජීවත් වෙන අමාරුයි කියලා. රුපියල් 150,000ක් විතර සාමාන්‍යයෙන් වටේ රවුම් වල එනකොට ලැබෙන 54,000ක් මුල් දීමනා වුණාට ඉන්ධන දීමනාව හම් වෙනවා. දුරකට දීමනා 50,000ක් හම් වෙනවා. ඒ ටික ඔක්කොම එකතු වෙලා හම් වුණාම රුපියල් 150,000ක් විතර. ඒකත් මදි කියලා නේ අපි මේ කියන්නේ. අගමැතිතුමා කියනවනේ ඒක මදි කියලා මන්ත්‍රීවරුන්ට. ඉතින් අර අහිංසකම කවුරුවත් උදව් කරන්නේ නැති වැඩිහිටියන් රුපියල් 2000න් රුපියල් 100ක් කපා ගන්න එක සාධාරණද? ඉතින් මන්ත්‍රීවරුන්ට 150,000ක් විතර මදි නම් මාසෙට ජීවත් වෙන්න අර මිනිස්සුන්ට හැම වෙන එකම දේ ඔක වෙන්න පුළුවන් සමහරලාට. ඉතින් ඔබතුමා කියන ගෙදරට ගිහිල්ලා දෙනවා නෑ, එයා පාරට ඇවිල්ලා ගණීවි. තපල් කාන්තෝරේට ඇවිල්ලා ගණීවි. ඒකට කමන්නේ නෑ. ඒ බස් කුලියද ඔබතුමා ගන්න රුපියල් 100 එතකොට. ඒ මිනිස්සු හැම වෙන්න යන ගාන්න ගන්නේ පගාවත් දෙන්නේ එක. එහෙම කරන්න එපා. මම කියන්නේ ඒක අයවැයෙන් 2000ක් දෙනවයි කිව්වනම් 2000 අයිතිය. මේක රුපියල් 100 ප්‍රශ්නයක් නෙමෙයි අපි. දාසිරි ජයසේකර මන්තුමා මේ මැදිහත් වුණා. මේක රුපියල් 100ක ප්‍රශ්නයක් නෙමෙයි. ඒ රුපියල් 2000යි අයවැයෙන් දෙනවා කිව්වේ. ඒ පොරොන්දුවක් වෙච්ච දෙයක. ඒක වැඩිහිටියෝ බලාගෙන ඉන්නෝ. අහිංසක මිනිස්සු. මොකද මේ ප්‍රශ්නේට අපි මැදිහත් වුණාට පස්සේ ඔබතුමා දන්නවා ඔබතුමාට මේ තීරණය දැන්වත් වෙනස් කරන්න පුළුවන්. ඒ මං කියන්නේ එතකොටමත් ගරු ඇමතුමා මිලියන 69ක් මගේ මතකේ නිවැරදි නම් ඒකේ අරමුදලේ තිබුණා. ඔය රුපියල් 100 කපාගෙන එයා ඒක ගෙනියන්නේ ඒගොල්ලොන්ගේ තියෙන වෙනම අරමුදලකටම නෙමෙයි ඇත්තටම. එකම account එකට අපි හොඳටම බැලුවා එකම ගිණුම තියෙන්නේ. එකම ගිණුම් අංකය තියෙන්නේ. පඩි නඩි ගෙවන අනිකුත් කටයුතු කරන ඒ ආයතනයේ සුබ සාධන කටයුතු කරන ගිණුම් අංකෙත් ඒකමයි. ඒකින්ද මම කියන්නේ මේ තීරණය නැවත සලකා බලන්න කියලා අපි ඉල්ලා හිටනවා වැඩිහිටියන් වෙනුවෙන්. වැඩිහිටියෝ 300,000 ගාණක් වෙනුවෙන් මේක මම ඉල්ලන්නේ. මොකද ඔය වැඩිහිටියෝ කියලා කියන්නේ දරුවන්වත් බලා කියා ගන්න බැරි මට්ටමේ අය. කිසිදු ආදායම් මාර්ගයක් නොලබන අය. ඉතින් මම කියන ඔබතුමා තේරෙනවා මම කියන තර්කේ. മന്ത്രിවරයාට රුපියල් 150,000ක් විතර ලැබිලත් ඒකෙන් ජීවත් වෙන්න අමාරුයි මාසෙකට කියලා ඇමතුමා කියනවා අගමැතුමාම පිළිගන්නවා නේද? ඉතින් රුපියල් 2000 දෙන එකෙන් රුපියල් 100ක් කපන එකේ සාධාරණ තර්කේ මොකද්ද? ඒකින්ද මේක ඔබතුමා මේ අවුරුදු 4ම කැපුවොත් මම මේ අවුරුදු 4ෙන් මේක වෙනුවෙන් අරගල කරනවා. නෑ ඇත්තටම මේක සාධාරණ නෑ. පව් ඒක. පව්. දේශපාලන වශයෙන් අපිට මොන වාද වේද තිබුණත් මං හිතන්නේ එවැනි තීරණයක් අරගෙන ඔය රුපියල් 100න් ඔබතුමාට කරන්න දෙයක්වත් නෑ. ඔබතුමාට කරන්න දෙයක්වත් නෑ. මොකද හැබැයි ඒක අරමුදලකට එනකොට මිලියන 38ක් වෙනවා. ඉතින් ඒක ඔව් කියලා ඇස් ලොකු කරාට වැඩක් නෑ. ඒක අර අහිංසක මිනිස්සුන්ට වටිනවා එමත්තුමා රුපියල් 100. ඒ ඒ ඒක රුපියල් 100 වටින ඒ මිනිස්සයාට. ඒක ඔබතුමාට මිලියන 38ක් වෙනකොට වටිනා වගේම අර මිනිස්සයාට රුපියල් 100ක් වටිනවා. ඒක ඒක නිසා ඒකට ඔබතුමාලා විවිධ කතන්දර හදයි අපි මේවා කරනවා අරවා කරනවා මෙහෙම කරනවා කියලා. ඒ ඔක්කොම ಜಾති කරන අරමුදල් මේකේ තියෙනවා. එහෙම නැත්නම් ඔබතුමාලාට කියන්න පුළුවන් ඔය වාහන ගන්නකෝ එයා හරි මොනවායින් ඒකින් ඔය උදල මාත්‍යංශයට කියලා ඉල්ලගන්න. ඉල්ලගන්න ඒක ඒ ඒක මේ අයවැයෙන් දුන්න දේ කපන්න එපා කියන ඉල්ලීම තමයි අපි මේ කරන්නේ. විශේෂයෙන් මට මෙන්න මේ කාරණා ටික තමයි ඔබතුමාලාට අවධාරණය කරන්න සිද්ධ වුණේ. පැහැදිලි ලෙසම මේ ආයතනය මං කලින් කිව්වා මම ඒ කියන්නේ දිවි නැගුම සමෘද්ධි බැංකු කියන නාමය වෙනුවට දිවි නැගුමට මාරු කරන්න ගිහිල්ලා 4 කෝටි 91 ලක්ෂයක් ගිහිලා තියෙනවා. ඒ එක බෝඩ් එකට 31000ක් මම කියන්නේ දිමුලාගල නම් කරලා තියෙනවා. මම ඒක සභාගත කරලා දිමුලාගල බැංකුවේ බෝඩ් එකට රුපියල් 31000ක් ගිහිලා තියෙනවා. දිමුලාගල බැංකුවේ 31000ක් ගියා නම් කොළඹ බැංකුවේ කීයක් ඇයිද? ඒ කියන්නේ ඒ ගානට ගණන් හදුවත් යනවා 4 කෝටි 91 ලක්ෂයක්. ඉතින් මොකක්ද ඒකේ තියෙන දේශපාලන උමනාව කියන එක තමයි.
මන්ත්‍රීතුමා විනාඩි තව විනාඩි 7
මම අවසන් කරනවා. ඒක නිසා විශේෂයෙන්ම මේ සමෘද්ධි ව්‍යාපාරය ජනතාවගේ එකක්. ඒකට අහිංසක ජනතාවගෙන් බදු මුදල් වලින් එකතු කරන දේවල් දේශපාලනික උමනාව වෙනුවෙන් පහුගිය ඉතිහාසයේ යොදවගත්තා. ඒ தත්ත්වය තවදුරටත් ක්‍රියාත්මක කරන්න ඉඩ දෙන්න එපා. ඒක ජනතාවගේ ප්‍රතිලාභයක් හැටියට විශේෂයෙන්ම අවධාරණය කරනවා. ඔබට ඔබතුමාලට පුළුවන් මෙන්න මේ වෙලාවට සමෘද්ධිය ලැබෙන එක මිනිසුන්ට ස්ථාවර කරන්න. ඒ සඳහා එක දිනයක් නම් කරන්න. එදාට බැංකු ගිණුමට ලැබෙන බව සාධිත කරන්න. එතකොට මිනිස්සු මග රස්තියාදු වෙන්නේ නැහැ. ඒ වගේම මේ සමෘද්ධි ව්‍යාපාරයේ දේශපාලනීකරණය වෙච්ච නිසා ප්‍රාදේශීය ලේකම්වරයාට දිස්ත්‍රික් ලේකම්වරයාට තිබිච්ච බලය මේක නැති වුණා. ඔවුන් තමයි අත්‍තරම ග්‍රාම නිලධාරී දක්වා මේක කඩවුතු කරන ආයතනේ තියෙන්නේ. ඒ යාන්ත්‍රණය ශක්තිමත් කරන්න. ඒ වගේම දිවිනගුම් පනත යටතේ ස්ථාපිත වෙච්ච මේ සේවකයන්ගේ ගැටලු ටික විසඳනවා නම් ඔවුන් උත්ප්‍රේරකයක් එක්ක නැවත ඔබතුමාත් එක්ක යමාත්‍යංශයත් එක්ක වැඩ කරනවා. ඒක නිසා ඒ කඩවුතු ටික ගැන නැවතත් අවධාරණය කරමින් කාලය ලබා දීම සම්බන්ධයෙන් ඔබතුමාට ස්තුතිවන්ත වෙමින් මගේ අදහස් දැක්වීම අවසන් කරනවා.
Thank you very much honorable Karisana Rajakarana. You have 5 minutes.
බොහොමත් ස්තුති සභාපතිතුමනි. විශේෂයෙන්ම සමාජ සවිබල ගැන්වීම අමාත්‍යංශය වෙනුවෙන් මේ ගැන කතා කරනකොට විශේෂයෙන්ම අපි සිහිපත් වෙන්න ඕනේ රණසිංහ ප්‍රේමදාස මාත්‍යතුමා ජනසවිය වැඩසටහන ක්‍රියාත්මක කළ 1994 ස්පීස් සානායක අමාත්‍යතුමා මෙය තවත් ශක්තිමත් කරන්න මෙම සමෘද්ධි වැඩසටහන ක්‍රියාත්මක කරා. මේ සමෘද්ධි වැඩසටහනේ නිර්මාතෘවරයා හැටියට එතුමා නැවතත් මෙම අමාත්‍යංශය බාර ගැනීම ඉතා සතුටුදායක සත්‍යත්වයක්. එහි පහුගිය කාලේ වෙච්ච අඩුපාඩු විශේෂයෙන්ම බැසිල් රාජපක්ෂ අමාත්‍යතුමාගේ යටතේ තිබ්බ කාලවකවානුවේදී යම් අතපසු වීම සිදු වෙච්ච අවස්ථාවකදී නැවතත් එය නිවැරදි මගකට ගෙන යන්න අපේ වර්තමාන අමාත්‍යතුමා විශාල උත්සාහයක යෙදෙනවා. විශේෂයෙන්ම ඒ කටයුත්ත සඳහා විශාල ශක්තියක් අපේ නියෝජ්‍ය අමාත්‍ය රංජන් රාමනායක අමාත්‍යතුමත් ලබා දීලා තියෙනවා. මේ අවස්ථාවේදී විශේෂයෙන්ම එක්සත් ජාතික පාක්ෂිකයන්ගේ තිබ්බ ලොකුම චෝදනාව තමයි මෙම දිවි නැගුම ව්‍යාපාරය විශේෂයෙන්ම එක්සත් ජාතික පාක්ෂිකයන්ට විශාල අසාධාරණයක් සිදු වුණා කියන එක. මං හිතන්නේ දැන් එහෙම දෙයක් නැහැ. මොකද අපේ අමාත්‍යතුමත් ඒ වගේම නියෝජ්‍ය අමාත්‍යතුමත් මේ දේශපාලනීකරණයෙන් තුරව ක්‍රියාත්මක කරන්න උපරිම උත්සාහයක් යෙදෙනවා. නමුත් යම් යම් අන්තගාමී අදහස් වලින් සිටින නිලධාරීන් පිරිසකුත් නැත්තෙම නැහැ. ඒකට හොඳම විකල්පයක් හැටියට මම දකිනවා විශේෂයෙන්ම මේ දිවිගම් නැගුම නිලධාරීන් වසර ගණනාවක් තම ග්‍රාම සේවක කොට්ටාසේ සේවය කරනවා. වසර ගණනාවක් මේ පටන් ගත්ත කාලේ ඉඳන්ම ඒ කොට්ටාසවල තමයි ක්‍රියාත්මක කරන්නේ. එතකොට වසර ගණනාවක් ක්‍රියාත්මක වෙනකොට ඒ කොට්ටාසවල තියෙන උනන්දුව නැති වෙන අවස්ථාවන් බොහොමයක් තියෙනවා. විශේෂයෙන්ම රජයේ නිලධාරීන් හැම තැනකම හැම අංශයකම වසර දැන් ගුරුවරුන් ගත්තොත් අනිවාර්යෙන් වසර 10කින් වෙනත් පාසලකට මාරු වෙන්න අවශ්‍යයි. ඒ වගේ රජයේ නිලධාරීන් මාරු කිරීමේ ක්‍රමවේදයක් තියෙනවා. ඉතින් මම විශ්වාස කරනවා වැම් සාධාරණ වැඩපිළිවෙලක් ක්‍රියාත්මක කරලා දිවි නැගුම නිලධාරීනුත් තම මැතිවරණ කොට්ටාසයෙන් පිටත යවන්න අවශ්‍ය නැහැ. නමුත් මැතිවරණ කොට්ටාසයේ ඇතුළත හෝ යම් ක්‍රමවේදයක් ක්‍රියාත්මක කළ යුතුයි කියන ඒ විශ්වාසය තියෙනවා. ඒ වගේම තමයි මම ඉතා සතුටු වෙනවා මේ නව යහපාලන රජය තුලින් සමෘද්ධිය දෙගුණයක් කරා. ඒ විතරක් නෙමෙයි වැඩිහිටි දීමනාව රුපියල් 1000 2000 කරා. ඈ නෑ දැන් මේ කතා කරන්නේ 1000 2000 කරන එක නෙමෙයි. මෙතන ඒකෙන් රුපියල් 100ක් අයින් කරන්නේ. හරිද? දැන් රුපියල් 1000 1900ක් වැඩි වුණානේ. දැන් ඒක කතා කරන්නකො. ඇයි ඒක කතා කරන්නේ? දැන් 1000 1900 කරලා 100ක් කැපුවා කියනකො ඒ 100 කැපන්නේ ඇමතුමගේ ගෙදර මේ වැඩ කරන අයට ගෙවන්න නෙමෙයි. මේ ඒ රුපියල් 100 මේ කපන්නේ නියෝජ්‍ය ඇමතුමගේ වාහනේ පෙට්‍රල් ගහ ගන්න නෙමෙයි. ඒ රුපියල් 100 කපලත් වෙනම අරමුදලකටයි ඒක බැර කරන්නේ. එතකොට ඒ අරමුදලෙන් උත් කරන්නේ වැඩිහිටියන්ට සහනාධාරයක් ලබා දෙන එක. එතකොට හරි එහෙම කියන්නකෝ. දැන් 1900ක් කරා බොහොම ස්තුතියි. 900ක් කරා 900කින් වැඩි කරාට ඒක ගැන කතා කරන්නේ. ඒක ගැන කතා කරන්නේ නැහැ. දැන් 1000 පොඩි මේ පෞගේ කාලේ මොනවා කතා කරත් රුපියල් 1000මනේ දුන්නේ.
ප්ලීස් වයින්ඩ් අප්.
දැන් රුපියල් 1000 1900ක් හරි කරලා තියෙනවා. සමෘද්ධිය දෙගුණය කරලා තියෙනවා. ඉතින් මේ වගේ ඉතා මේ යාපාලන රජය තුලින් අපිට කරගන්න පුළුවන් විශාල සමාජ සේවයක් සිදු කරලා තියෙනවා. ඉතින් එය තවත් ඉදිරියට ගෙනියන්න අපිට අවශ්‍යයි. ඒ වෙනුවෙන් තමයි මේ ලබන වසරේ අයවැයත් අපි යෝජනා ඉදිරිපත් කරලා තියෙන්නේ. අපි පුළුවන් තරම් උත්සාහ කරනවා. විශේෂයෙන්ම අපිට හොඳ අමාත්‍යවරයෙක් සහ නියෝජ්‍ය අමාත්‍යවරයෙක් ඉන්නවා. අපිට ලොකු විශ්වාසයක් තියෙනවා මේ ඉතා සාර්ථකව ඉදිරියට ගෙනියයි කියන එක. බොහොමත් ස්තුතියි.
Thank you very much. Honorable Minister Dayasiri Jayasekara, you got 10 minutes.
බොහොම ස්තුතිවන්ත වෙනවා නියෝජ්‍ය කාර්යක සභා සභාපතිතුමනි. විශේෂයෙන්ම අපේ SB සානායක මැතිතුමා මම හිතන්නේ මේ අමාත්‍යංශයේ අමාත්‍යවරයා විදිහට විශාල වැඩ කොටසක් මේ ආරම්භ කරපු අමාත්‍යවරයා විදිහට සමෘද්ධි ව්‍යාපාරය අද එතුමගේ අතට නැවතත් එම අමාත්‍යංශය ඇවිල්ලා තිනවා. මම හිතන්නේ මේ ගැන අවබෝධයක් තියෙන කෙනෙක් සහ මේ නිර්මාණය කරපු කෙනා විදිහට මම හිතන්නේ නැවතත් නිවැරදි මාර්ගයට මේ අරන් යනවායි කියන විශ්වාසය අපිට මෙතනදී තියෙනවා. පළවෙනි කියන්න කැමති මේ අමාත්‍යංශය යටතේ විශේෂයෙන්ම මේ සමාජ සවිබල ගැනීම සුභසාධන අමාත්‍යංශය යටතේ අත වශයෙන් ලංකාවේ ආබාධ සහිත පුද්ගලයන් මුළු ජනගහනයෙන් 8.7% එතුමගේ කර මත පැටලිලා ඉන්නේ. වයස අවුරුදු 60ට වැඩි ජ්‍යෙෂ්ඨ පුරුෂයන් මුළු ජනගහනයෙන් 12.4% මේ මුළු ජනගහනයම එතුමගේ මේ අමාත්‍යංශයට වැටෙනවා. තනි මාපිය පවුල් ඉදිරියට ගත්තම මුළු ජනගහනයෙන් 11.8%. ඒ වගේම අඩු ආදායම් ලාභී පවුල් වලින් මුළු ජනගහනයෙන් 6.7% කියන මා දැවැන්ත වගකීම් කන්දරාවක් තමයි එතුමගේ අමාත්‍යංශය අතර වැඩිලා තියෙන්නේ. මම හිතන්නේ මේ ක්‍රියාදාමය තුල මම ඒකයි කිව්වේ නිර්මාණශීලී නායකයෙකුට පුළුවන් විවිධ අවස්ථාවල විවිධ අරමුදල් හදලා විවිධ ක්‍රියාමාර්ග හදලා කවුරු කල්පනා කරේ නැහැ අපි ඉතිහාසයේ ජනසභිය දුන්න ජනසභියෙන් ඉතුරු වෙච්ච මුදල් ටික අපිට හොයාගන්න බැරිලා ගිල දුන පහුගිය කාලේ අපි දිගින් දිගටම ඒක කතා කරා එහෙම මුදලක් ඉතුරුලා තිබුණේ නැහැ. හැබැයි ඊට පස්සේ සමෘද්ධි ව්‍යාපාරය යටතේ මෙතුමා මේක පටන් ගත්තයින් පස්සේ අපි දන්නවා වෙනම අරමුදල් ගණනාවක් සමෘද්ධි ව්‍යාපාරය යටතේ අපි ස්ථාපිත කරා. ඒ ස්ථාපිත කරන ගමන් සමෘද්ධි ව්‍යාපාරයේ ඉන්න හැම කෙනෙකුටම මේන් ප්‍රතිලාභ ලැබෙන විදිහේ වැඩපිළිවෙලක් පටන් ගත්තා. කාටවත් කවුරුත් කල්පනා කරේ නැහැ විවාහයකදී මගුලකදී මරණයකදී වෙනත් කාර්යභාරයකදී සුළු ණයක් ගන්න මේ වගේ වැඩපිළිවෙලක් තියේ කියලා. නමුත් ඒ වැඩපිළිවෙල එස්වි සානාගේ මැතිතුමා හැදුවා. මම කියන්න කැමතියි අද වෙනකොට මේ විශාල අර්බුද ගණනාවක් අපි පහුගිය කාලේ දැක්කා. මේ දිවිනැගුම වැඩපිළිවෙල පටන් අරගෙන ඒ දිවිනැගුම වැඩපිළිවෙල යටතේ අඩුම තරමේ උන්ට පත්වීම් ලියුමක් දීලා තිබුණේ නැහැ. ඒක තමයි තිබිච්ච ප්‍රශ්නේ. ඒ විතරක් නෙමෙයි අර්ථ සාධක අර්බුදල් වලට මුදල් බර වෙලා තිබුණේ නැහැ. සමෘද්ධි විශ්‍රාමයටම ගන්න බැරුව සමෘද්ධි ඒ අපේ දිවිනැගුම සංවර්ධන නිලධාරීන්ට විශාල අර්බුදයක් තිබුණා. තමන්ට පත්වීම් ලිපියක් නැතුව කොහේ හරි යනකොට ගමන් ගාස්තුවක් ගෙවන්න දෙන්න පුළුවන් වැඩපිළිවෙලක් තිබුණේ නැහැ. වැඩ බලන අයට අඩුම තරමේ තව කොට්ටාසිර කියලා වැඩ බලන කෙනෙකුට දීමනාවක් දෙන්න පුළුවන් වාතාවරණයක් තිබුණේ නැහැ. ඒ වගේ අඩුම තරමේ ගෙවල් කුලී දීමනාවක් මේ සමෘද්ධි ව්‍යාපාරේ වැඩ කරපු නිලධාරීන්ට දෙන්න විදියක් වැඩපිළිවෙලක් නැහැ. මොකද හේතුව මේ දිවිනැගුම ව්‍යාපාරය යටතේ ඔවුන්ට ඉස්සර පත්වීමක් ලබා නොදී මේ වැඩපිළිවෙල යටතේ. දැන් ඒව කතා කරපු කට්ටිය තමයි අද ඇවිල්ලා මේ පාරවල් දිගේ දැන් ආයෙත් උද්ඝෝෂණය කරන. මම කියන්න කැමතියි මේ ඒවට දැන් නායකත්ව දීලා මේකට හා කියලා මේකට ඌ කියලා හා කියලා කතා කරපු අය ඒ වැඩේ කෙරෙන්නේ නැතුව දැන් ඒගොල්ලෝ නැවත මේ ක්‍රියාදාමය අරගෙන යනවා. අපි කියන්න කැමතියි කරුණාකරලා SP සානාගේ මැතිතුමා මේවට අවශ්‍ය කරන ව්‍යාපාරය හැම වෙලේම කතා කරන කෙනෙක්. කැබිනට් මණ්ඩලය ඇතුලේ එතුමා මේ සමෘද්ධි ලාභීන් පිළිබඳව ඒ නිලධාරීන් පිළිබඳව නිවැරදිව දත්ත සහිතව කතා කරන නායකයෙක්. ඒ නිසා මම කියන්න කැමතියි අනිත් අය බොරු කෙරුවට SP සානාගේ මැතිතුමා ඒක පැහැදිලිව ඒ අයට අවශ්‍ය කරන වැඩපිළිවෙල සකස් කරලා දෙයි. උද්ඝෝෂණය කළා ඇවිල්ලා එතුමාගේ වැඩේ කරන්න එතුමාට බල කරන්න ඕනේ. එතුමායි වැඩේ කරන්න දන්න එතුමා පටන් ගත්ත ව්‍යාපාරික නායකයෙක් විදිහට එතුමායි වැඩේ කරයි කියන විශ්වාසය අපිට තියෙනවා. ඒ වගේම මම කියන්න කැමතියි දැන් මේක 37000ක හිටපු සමෘද්ධි නිලධාරීන් තමයි 29000ට අපි බස්සලා ඊළඟට දැන් ඒක 9000කට අඩු කළා 7000කට අඩු කළා 4000ක් අපිට බඳව ගන්න. දැන් මේ වැඩපිළිවෙල සියල්ල කරන්න අපිට අවශ්‍ය වෙනවා. දැන් මේ නිලධාරීන් නැතුව මේක කරන්න බෑ. සමහර ගම්වල මම කියන්න කැමතියි අපේ ආසන ඇතුලේ සමහර ග්‍රාම සේවක කොට්ටාසවල ඒ නිලධාරීන් නැහැ. ඒවට ඉන්නේ වැඩ බලන අය. තැන් 3-4ක වැඩ බලන අය ඉන්නවා. ඒ නිසා මම කියන්න කැමතියි ගරු අමතුමාගේ මම ඉල්ලන්න කැමතියි අපි දෙන්න පුළුවන් සහයෝගය දෙන්න මේ බඳවා ගැනීම ටික වහාම කරන්න නැත්නම් මේ ව්‍යාපාරේ විශාල වශයෙන් කඩා වැටෙන තියෙන ඉඩකඩ වැඩි. ඒ විතරක් නෙමෙයි දැන් අද බලන්න අපේ මේ සමෘද්ධි ව්‍යාපාරය තුන තියෙන බැංකුවල බිලියන 150ක් තියෙනවා. බිලියන 150ක්. දැන් අද රටේ තමුන්නාසල අපි කවුරුත් දන්නවා. විශාල අර්බුදයක් තියෙනවා ගිනි පොලි වලින්. මේ රටේ 160කට වැඩි ප්‍රමාණයක් තියෙන 160කට වැඩි පොලි අනුපාතයකට තමයි සංවිධාන ගණනාවක් තියෙනවා දවසේ පොලියට ණය දෙන්නේ. මේක විශාල අර්බුදයක්. ගම ඇතුලේ අද කාන්තාව තමන්ගේ දැන් පොළොන්නරුව පැත්තේ ගත්තාම තමන්ගේ කුඹුර උගස් සියලා ඒකෙන් ණය අරගෙන ඒ ණය ගෙවන්න තව ණයක් අරගන්න. ඊට පස්සේ ලේ ණය ගෙවා ගන්න බැරුව තව කෙනෙකුට ණය වෙනවා. මේ විදිහ විශාල ණය අර්බුදයක ග්‍රාමීය ජනතාව පත් වෙලා ඉන්න. හැමදාම අලුත් අරමුදල් එනවා. හැමදාම අලුත් වැඩපිළිවෙල එනවා. හැමදාම විවිධ කම්පැනි අද කම්පැනි 46කට වැඩි ප්‍රමාණයක් ග්‍රාමීය මට්ටමේ ණය දෙන ව්‍යාපාර බවට පත් වෙලා තියෙනවා. දවසේ ණය. සමහරවිට විශාල අර්බුදයක් මේක. කොළවල් වලට ගියොත් උදේ ඒක වෙළඳ පොළවල් ඇතුලේ ඒ ණය දෙන උදේට හවසට ඇවිල්ලා මෝටර් බයිසිකල් වල ඇවිල්ලා එකතු කරගෙන යනවා. 160යි සාමාන්‍ය ණය පොලි අනුපාතය. ඉතින් මම කියන්න කැමති SP සානාගේ මැතිතුමාගෙන් විශේෂයෙන් ඉල්ලන්න කැමති කරුණාකරලා මේ බිලියන 150 ඔබතුමාගේ අතේ තියෙනවා කරුණාකරලා මේ ගිනි පොලි කාර්යයන්ගෙන් මේ අපේ අහිංසක දුප්පත් මිනිස්සු බේරගන්න වැඩපිළිවෙලක් සකස් කරා. ඒ වැඩපිළිවෙල ඉතාම අඩු මිලට ණය දෙන අඩු මුදලට ණය දෙන නැත්නම් අඩු පොලියට ණය දෙන වැඩපිළිවෙලක් බවට පත් කරන්න කියලා මම කියන්න කැමතියි. ඒ වගේම විශේෂයෙන් ඒ බිලියන 150 කරුණාකරලා බැඳුම් කරවල දාන්න නැතුව වෙන ඕනම වැඩපිළිවෙලකට සම්බන්ධ කරන්න කියලා තමයි එතුමාගේ ඉල්ලන්නේ. ඒ වගේම විශේෂයෙන් අපේ හඳුන්ලිති මැතිතුමා කිව්වා මේ රුපියල් 2000 රවුම් ගානක්. දැන් බලන්න මේ රුපියල් 2000 රුපියල් 1000 තිබිත් දෙක රුපියල් 2000 දක්වා වැඩි කෙරුවා. 2015. ඒක දැන් අපි දන්නවා 386,080ක් ඉන්නවා මේ රටේ මේ වැඩිහිටියෝ මේ අරමුදල ගන්න රුපියල් 2000ක්. දැන් මේක රුපියල් 100ක් කැපුවා. මේක කැපුවයි කියලා විශාල ප්‍රශ්නකුත් ආවා. කැබිනට් පණිලත් මේක ගැන කතා කරුවා. අපි ඊට පස්සේ කෝප් කමිටියත් මේක ගැන කතා කරා. දමුණාසේ අපිට මතකයි. හැබැයි මේකෙන් මොකද්ද කරන්න යන්නේ? මේ අරමුදල මිලියන 38ක් ඒ හම්බෙන අරමුදල මොකද්ද කරන්න හදන්නේ? ලංකාවේ අද වැඩිහිටි නිවාස තියෙනවා 367ක්. මේ වැඩිහිටි නිවාස එකක්වත් ජරා ජීර්ණ වෙච්ච අපි ගිහිල්ලා මිනිස්සු ගිහිල්ලා දානේ දෙන මිනිස්සු ගිහිල්ලා මේවා හදන්න ටොයිලට් කැඩිලා මම සමහර තැන් වලට ගියාම මම කීප දෙනෙක්ට ගිහිල්ලා උදව් කරලා තියෙනවා මම කියන්නේ නම් කොහෙද කියලා හැබැයි මතක තියාගන්න මේ රටේ 367ක් වැඩිහිටි නිවාස දැන් එන්න එන්න අපේ වැඩිහිටියෝ වැඩි වෙගෙන යන වෙලාවක් තියෙන මේ වගේ වෙලාවක අපි මේ වැඩිහිටි නිවාස හදන්න වැඩපිල්ලක් ආණ්ඩුවෙන් නැත්තම් වැඩපිල්ලක් නැත්තම් වෙනත් ක්‍රියාදාමයක් නැත්තම් මේ කපන රුපියල් 100 තමයි අරගෙන අර අහිංසක වැඩිහිටියන්ගේ තියෙන වැඩිහිටි නිවාස ටික හදන්නේ මන්තුමා මම හිතන්නේ ඒක හොඳයි කියලා මම විශ්වාස කරන්නේ මොකද ඒ ඇයට සරණක් නැහැ වැඩිහිටි නිවාස 6යි තියෙන්නේ ආණ්ඩුවේ ඉතුරු වැඩි 366ම තියෙන්නේ පෞද්ගලිකේම ඒ වගේ අපි දන්නවා තියෙන தත් ඔබතුමත් දන්නවා මමත් දන්නවා ඉතාලම ඉහළ தත් ඒවා තියෙනවා විශාල මුදලක් අය කරන ඒවා තියෙනවා සමහර තැන් වල තියෙනවා කිසිම අර මුදලක් නැහැ සාමාන්‍යයෙන් කමිටුවක් එකතු වෙලා Tamanta හම්බෙන දාන වේල වගේ අර මිනිස්සු ගෑනලා දෙන ප්‍රමාණයෙන් තමයි මේක හදාගෙන යන්නේ. ඉතින් මේක වර්ධනය කරන්න මේක හදන්න මේ මිලියන 38 හැම මාසෙකම මේක වියදම් කරොත් හොඳ නැද්ද? මම කියන්නේ හොඳයි කියලා.
You have 2 minutes more.
මම කියන්නේ කැමති ඒ වැඩපිල්ල අපි ඉස්සරහට අරගෙන යමු. ඒ වගේම අනික් කාරණේ තමයි සමාජ ආරක්ෂණ අරමුදලේ තියෙන ප්‍රතිලාභ ලැබෙන ක්‍රමය. එන ඔබතුමා ගන්න
වැඩිහිටියන්ට දෙන රුපියල් 2000න් ඒ රුපියල් 100 ගන්න එක වෙන ගන්න ක්‍රමයක් නැත්නම් රටේ සල්ලි වෙන කොහෙවත් නැත්නම් එහෙමනම් අපි මේ මන්ත්‍රීවරුන්ට වෙන් කරගන්නවයි කියන එකකින් ඒක දෙමු රුපියල් 100නේ මේ 225 දෙනෙක් ඉන්නෝනේ
අපි ඒක පුළුවන් 500 ගානේ දෙමු 500 අපිත් දෙන්න මාත් දෙන්න කිසි ගැටලුවක් නැහැ 500 ගානේ දෙන්න දැන් එකගයි දෙමු 500 ගානේ අන්න දෙමු කපන්න කපන්න හෙට උදේ ඉඳලම කිසි ගැටලුවක් නැහැ ඔබතුමා අපි ලිඛිතව දෙන්න කිසි ගැටලුවක් නැහැ මම කියන්නේ කැමති හැබැයි හොඳට මතක තියාගන්න ඕනේ මේ එන ගානයි අර එන ගානයි සමාන කරන්න හදන්න එපා මිලියන 37යි ඔබතුමාලා අපි මන් දැන් ඔකනේ කතා කරන්නේ මන්ත්‍රීවරයාගේ අරක වැඩි කරපුවා කොච්චරක් වෙනවද ඒකයි මේකයි අතර විශාල අර්බුදයක් තියෙනවා නැහැදයි මම මේකයි කියන්නේ මේ ක්‍රියාදාමය අපි හරියට ක්‍රියාත්මක කරොත් අපිට පුළුවන් මේ වැඩපිළි ඉස්සරහට ගෙනියන්න දැන් බලන්න අනිත් එක ආබාසයි තැනත්තන් හැම තැනකටම ප්‍රවේශ වෙන්නේ ඒ ගැසට් එක ගැහුවේ ගරු ඇමතුමනේ 2009 9 18 දැන් මේකට ප්‍රවේශ වෙන්න වැඩපිළ දැන් තමයි එතුමගේ නායකත්වයෙන් මේ ටිකේ හදන්නේ. ඒකට විවිධ ආයතන එකතු කරලා තියෙනවා. දැන් මම කියන්නේ කැමති අපේ ක්‍රීඩාංගන හැම එකටම. මම කියලා දිනවා ආබාධසහිත තැනැත්තන් එන්න පුළුවන් තැන පිළිබඳව ඉස්සරහට ගෙනියන වැඩපිළක් හදන්න කියලා. මේවා තිබුණේ නැහැ පෞගේ කාලේ. ඒක නිසා මම කියන්නේ කැමති ඒක එතුම ආදනා ඒ විතරක් නෙමෙයි විශේෂයෙන්ම ක්‍රීඩාවට සම්බන්ධ මම කියන්නේ කැමති අපි දැනට පැරාලිම්පික්ස් නැත්නම් අපි ආබාධිත ක්‍රීඩ ක්‍රීඩිකාවන් ගම්මට්ටමට ගිහිල්ලා තෝරගන්න වැඩපිළක් අපි එතුමත් එක්ක සාකච්ඡා කරා. දැන් මේනකොට හමුදා වීට පය තමයි පැරාලිම්පික්ස් වලට පහු ගිය කාලේ
ගියේ.
ඒ නිසා මම කියන්නේ කැමති ඒකත් එක විනාඩියක් මම ඔබතුමායන් ගන්නවා. විශේෂයෙන් මම කියන්නේ කැමති දැන් 14,14,000කට අධික සංඛ්‍යාවක් සමුද සානාධාර සමීක්ෂණ වැඩසටහන කරා. සානාධාර නොලබන නමුත් ලැබිය යුතු ප්‍රමාණය ඉන්නවා 10 ලක්ෂයක්. මම කියන්නේ කැමති මේ වහාම සංශෝධනය කරලා අවශ්‍ය කරන කටයුතු ටික කරන්න ඒ සඳහා අපිට දෙන්න පුළුවන් සහයෝගයේ ශක්තිය දෙනවා කියන එකත් මතක් කරමින් මේ ව්‍යාපාරයට ඔලුවක් සහිතව ඒ වගේම බුද්ධියක් සහිතව වැඩපිළික් සහිතව මේකට නායකත්වය දෙන ස්පී සනායක මැතිතුමා ඇතුළු පංජිරාම නායක මැතිතුමා ඇතුළු සියලු දෙනාට මගේ ස්තුතිය පුද කරමින් මගේ වචන ස්වල්පය අවසන් කරනවා.
Thank you very much ගෞරව ඩග්ලස් සේවානන්ද.
නන්දි කුලකලේ
order please honorable edward kunasagara to the chair.
நன்றி சபைகளுக்கு தலைமை தாங்குகின்ற கௌரவ உறுப்பினர் அவர்களே, இந்த வரவு செலவு திட்ட குழுநிலை விவாதத்தில் கலந்து கொண்டு சமூக வலுவூட்டல் மற்றும் சமூக நலன்புரி அமைச்சு தொடர்பில் எனது கருத்துக்களை இங்கு முன்வைக்க விரும்புகின்றேன். அந்த வகையில் ஏனைய பல அமைச்சுகளின் பல்வேறு செயல் திட்டங்களை வடக்கு கிழக்கு மாகாணங்களில் பரந்த அளவில் முன்னெடுக்க வேண்டிய தேவை இருப்பதை போல் இந்த அமைச்சின் செயல் திட்டங்களையும் பரந்த அளவிலும் அதிக அளவிலும் முன்னெடுக்க வேண்டிய தேவை இருக்கின்றது. எனவே இது தொடர்பில் கௌரவ அமைச்சர் எஸ் பி திசநாயக்க அவர்கள் வடக்கு மாகாணத்தில் பல பகுதிகளுக்கும் ஏற்கனவே நேரடி விஜயம் மேற்கொண்டு அங்குள்ள முதல் மக்களின் நிலைமைகளை அறிந்திருக்கிறார் என நான் நம்புகின்றேன். யுத்தம் மற்றும் இயற்கை அனர்த்தங்கள் காரணமாக வடக்கு கிழக்கு வாழ் மக்கள் பாரிய பாதிப்புகளையும் இழப்புகளையும் சந்தித்தவர்கள் என்பதை நாம் அனைவரும் அறிவோம். அந்த வகையில் எமது மக்களின் வாழ்க்கை நிலையை மீள கட்டியெழுப்பு முகமாக பல்வேறு நிவாரண திட்டங்களை தொடர வேண்டியுள்ளது என்பதை நான் இங்கு வலியுறுத்த விரும்புகின்றேன். எனவே வாழ்வின் அழிச்சி மற்றும் சமுத்தி வேல திட்டங்கள் மேலும் அதிக அளவில் முன்னெடுக்க வேண்டியிருக்கிறது என்பதையும் இங்கு அவதானத்தில் கொண்டு வர விரும்புகின்றேன். யாழ் மாவட்டத்தை பொறுத்தவரையில் தற்போது சமுத்தி நலனுதவி கொடுப்பனவு பெற்றுக்கொள்ளும் குடும்பங்களின் எண்ணிக்கை 53,840 ஆக இருக்கும் நிலையில் சமுத்தி நலனுதவி இதுவரை கிடைக்காமல் வறுமை காரணமாக 41,421 குடும்பங்கள் அந்த உதவியை எதிர்பார்த்து விண்ணப்பித்துள்ளனர். அதே நேரம் சமுத்தி உதவியை கிளிநொச்சி மாவட்டத்தில் 11,740 குடும்பங்கள் பெற்று வருகின்ற நிலையில் மேலும் 16,640 குடும்பங்கள் விண்ணப்பித்துள்ளனர். முல்லைத்தீவு மாவட்டத்தில் 11,105 குடும்பங்கள் பெற்று வருகின்ற நிலையில் 12,266 குடும்பங்கள் விண்ணப்பித்துள்ளனர். மன்னார் மாவட்டத்தில் 13,166 குடும்பங்கள் பெற்று வருகின்ற நிலையில் 14,000 குடும்பங்கள் விண்ணப்பித்துள்ளன. அதே நேரம் வவுனியா மாவட்டத்தில் 11,956 குடும்பங்கள் பெறுகின்ற நிலையில் 16,004 குடும்பங்கள் விண்ணப்பித்துள்ளனர். அதேபோன்று கிழக்கு மாகாணத்திலும் மேலும் சமுத்தி நலனுதவி கொடுப்பனவை எதிர்பார்த்த நிலையில் பல ஆயிரக்கணக்கான குடும்பங்கள் விண்ணப்பித்திருக்கின்றன என்பதையும் இங்கு நான் குறிப்பிட விரும்புகின்றேன். எனவே சமுத்தி நலனுதவி கோரும் குடும்பங்களின் ஆய்வு முடிவுகளை விரைவில் வெளிப்படுத்தி தகுதியான குடும்பங்களுக்கு விரைவில் இந்த நலனுதவி கிடைக்க நடவடிக்கை எடுக்குமாறும் அத்துடன் உயர்தரம் பயிலும் மாணவர்களுக்கான புலமை பரிசில் உதவித்தொகையாக 1,500 ரூபாய் பெறும் மாணவர்களது எண்ணிக்கையை அதிகரிக்கும் நோக்கில் ஒரு பிரதேச செயலர் பிரிவில் உள்ள சமுத்தி பயனாளிகள் குடும்பங்களில் உயர்தரம் பயிலும் பிள்ளைகள் உள்ள குடும்பங்களை இலக்காக கொண்டு அக்குடும்பங்களில் 30% புலமை பரிசில் உதவித்தொகை வழங்குவதற்கு நடவடிக்கை எடுக்குமாறும் கௌரவ அமைச்சரிடம் கேட்டுக் கொள்கின்றேன். அத்துடன் பெண் தலைமைத்துவ குடும்பங்கள், மாற்றுத்திறனாளிகள் வாழும் குடும்பங்கள் மற்றும் மிகவும் நலிவுற்ற குடும்பங்களை இலக்காக கொண்டு 90% அடிப்படையிலான கருத்திட்ட உதவிகளுக்கான ஒதுக்கீடுகளை அதிகரிக்க வேண்டும் என்றும் கனரக வாகனங்கள் ஓட்டுதல், இலத்திரனியல் உபகரணங்களை திருத்துதல், உணவு பதனிடும் முறைகளை அறிந்து கொள்ளல் போன்ற தொழிற்பயிற்சிகள் தொடர்பில் சமுர்த்தி பயனாளிகளின் பிள்ளைக்கு வழங்கப்படுகின்ற 80% உதவித்தொகை பெறுவோரின் எண்ணிக்கையினை சமுர்த்தி பயனாளிகளின் எண்ணிக்கைக்கு ஏற்ப மாற்றி அமைக்க வேண்டும் என்றும் சமுர்த்தி அதிகார சபையானது வாழ்வின் எழுச்சி திணைக்களமாக மாற்றமுற்று 2 ஆண்டுகள் கடந்தும் இதுவரையில் உத்தியோகத்தர்களுக்கு முறையான நியமன கடிதங்கள் வழங்கப்படவில்லை என்றும் பொருத்தமான சம்பள குறியீடு வழங்கப்படவில்லை என்றும் பதவி உயர்வுகளுக்கான வழிகாட்டல் வெளிப்படுத்தப்படவில்லை என்றும் ஆளணி பற்றாக்குறை காரணமாக பதில் கடமையாற்றும் உத்தியோகத்தர்களுக்கு கொடுப்பனவுகள் வழங்கப்படுவதில்லை என்றும் தெரிய வருகின்றது. எனவே இது தொடர்பில் ஆராய்ந்து உரிய நடவடிக்கை எடுக்க வேண்டும் கௌரவ அமைச்சரவர்களை கேட்டுக் கொள்கின்றேன். கிளிநொச்சி மற்றும் முல்லைத்தீவு மாவட்டங்களிலும் மன்னார் மற்றும் வவுனியா போன்ற மாவட்டங்களிலும் சில பகுதிகளிலும் யுத்தம் முடிவுக்கு கொண்டுவரப்பட்டதன் பின்னரே சமுர்த்தி நிகழ்ச்சி திட்டம் 2012 பின்னர் ஆரம்பிக்கப்பட்ட நிலையில் சமுர்த்தி வங்கிகளில் பொதுவான கடன் நிபந்தனைகள் நியமங்கள் அங்குள்ள மக்களின் வாழ்வாதாரத்தை உடனடியாக கட்டியெழுப்புவதற்கு ஏற்ற வகையில் இல்லை. குறிப்பாக ஆரம்பத்தில் 25,000 ரூபாயினை கடனாக பெற்று தொழில் முயற்சியை விருத்தி செய்தல் போதுமானதாக இல்லை. எனவே இத்தகைய வாழ்வாதாரம் தேவைப்படும் வடக்கு கிழக்கு மாகாணங்களில் உள்ள மாவட்டங்களுக்கு இத்தொகையை குறைந்தபட்சம் 50,000 ரூபாவாக வழங்குவதற்கு நடவடிக்கை எடுக்குமாறும் கேட்டுக் கொள்கின்றேன். கடந்த கால யுத்தம் காரணமாக வடக்கு கிழக்கு மாகாணங்களில் மாற்று வலு உள்ளவர்களின் எண்ணிக்கை ஏனைய மாவட்டங்களை விட அதிகரித்து காணப்படுகின்றது. ஒரு நிலைமையை அனைவரும் அறிந்திருப்பீர்கள் என எண்ணுகின்றேன். இவர்களில் பலர் எந்தவித உதவிகளுமின்றி இன்றைய நிலையில் தங்களது வாழ்வாதாரங்களை ஈட்டிக்கொள்ள இயலாது பெரிதும் பாதிக்கப்பட்டு வருகின்றனர். அந்த வகையில் வடக்கு மாகாணத்தில் மாற்று வலு உடையவர்களாக 16,216 பேர் அடையாளம் காணப்பட்டுள்ளனர். இவர்களில் 4,003 பேருக்கு மாத்திரமே அரசாங்கம் வழங்கப்படுகின்ற 3,000 ரூபாய் கொடுப்பனவை பெறுகின்றனர். இதன் பிரகாரம் ஜால் மாவட்டத்தில் 6,491 பேர் மாற்று வலு உள்ளவர்களாக உள்ள நிலையில் இவர்களில் 2,010 பேருக்கு மேற்படி கொடுப்பனவுகள் கிடைக்கப்பட்டு பெறுகின்றன. வவுனியா மாவட்டத்தில் 3,015 பேர் மாற்று வலு உள்ளவர்களாக உள்ள நிலையில் இவர்களில் 425 பேருக்கும் கிள்ளச்சி மாவட்டத்தில் 2,672 பேர் மாற்று வலு உள்ளவர்களாக உள்ள நிலையில் இவர்களில் 474 பேருக்கும் முல்லைத்தீவு மாவட்டத்தில் 2,413 பேர் மாற்று வலு உள்ளவர்களாக உள்ள நிலையில் இவர்களில் 672 பேருக்கும் மன்னாரில் 1,622 பேர் மாற்று வலு உள்ளவர்களாக உள்ள நிலையில் இவர்களில் 422 பேருக்கும் மாத்திரமே 3,000 ரூபாய் கொடுப்பனவுகள் கிடைக்கப்பெறுகின்றன. இந்த நிலையில் வடக்கு மாகாணத்தை பொறுத்தவரையில் மாற்று வலு உள்ளவர்களில் 12,210 பேருக்கு மேற்படி கொடுப்பனவு கிடைக்காத நிலைமை காணப்படுகின்றது. எனவே யுத்தம் காரணமாக பாதிக்கப்பட்ட வடக்கு கிழக்கு மாகாணங்களுக்கென ஒரு விசேட ஏற்பாடாக மேற்படி 3,000 ரூபாய் பயனாளிகளின் எண்ணிக்கையை அதிகரிப்பதற்கு நடவடிக்கை எடுக்க உதவும்படியும் இவர்களுக்கென வேறு விசேட திட்டங்களை ஏற்படுத்தி அதனூடாக உதவக்கூடிய சாத்தியப்பாடுகள் குறித்து ஆராய்ந்து உரிய நடவடிக்கை எடுக்கும்படியும் கௌரவ அமைச்சரிடம் கேட்டுக் கொள்கின்றேன். அத்துடன் வடக்கு மாகாணத்தில் மாற்று வலு உள்ளவர்களுக்கான மலசல கூடங்களை அமைப்பதற்கென வழங்கப்படுகின்ற நிதி போதுமானதாக இல்லை என்றும் பலர் இந்த திட்டத்தில் உள்வாங்கப்படவில்லை என்றும் கூறப்படுகின்றது. எனவே இவ்வாறு மாற்று வலு உள்ளவர்களுக்கு வழங்கப்படும் உதவி திட்டங்களின் போது அந்தந்த செயல்பாடுகளை மேற்கொள்வதற்கு ஏற்ற வகையிலான நிதி உதவிகளை வழங்குவதற்கும் பலரை அத்திட்டங்களுக்குள் உள்வாங்குவதற்கும் அதே நேரம் வடக்கில் மாற்று வலு உள்ள பல்கலைக்கழக மாணவர்கள் பலருக்கு மடிக்கணி பெறுவதில் பற்றாக்குறை நிலவுவதாக கூறப்படுகின்றது. குறிப்பாக பல்கலைக்கழகங்களில் தவணை கட்டணம் செலுத்தி மடிக்கணனிகள் பெற்றுக் கொள்வதற்கான ஏற்பாடுகள் இருப்பினும் இந்த தவணை கட்டணங்களை கூட செலுத்த வசதியில்லாத நிலையில் பலர் காணப்படுகின்றனர். இவ்வாறானவர்களுக்கு மானிய அடிப்படையில் மடிக்கணனிகளை வழங்குவதற்கும் அத்துடன் மாற்று வலு உள்ள மாணவர்களுக்கு கடந்த 2015 ஆண்டு வரை போக்குவரத்து மானியமாக 750 ரூபாய் வழங்கப்பட்டதெனவும் தற்போது ஒதுக்கீடு இல்லாத காரணத்தால் அது இடைநிறுத்தப்பட்டுள்ளது என்றும் தெரிய வருகின்றது. இந்த மானியத்தை மீண்டும் வழங்குவதற்கு நடவடிக்கை எடுத்து உதவுமாறு கௌரவ அமைச்சர் எஸ்.பி. திசநாயக்கா அவர்களை கேட்டுக் கொள்கின்றேன். அதே நேரம் யுத்தம் காரணமாக பாதிக்கப்பட்டுள்ள மாற்று வலு உள்ளவர்களுக்கு சமூக வலுவூட்டல் நடவடிக்கைகள் சமூக பாதுகாப்பு ஏற்பாடுகள் என்பன வடக்கு கிழக்கு மாகாணங்களில் போதிய அளவு கிடைப்பதில்லை என கூறப்படுகின்றது. எனவே இது தொடர்பில் கூடிய அவதானத்தை செலுத்துமாறும் யுத்தம் காரணமாக கடந்த காலங்களில் தங்களது சொந்த இருப்பிடங்களை விட்டு இடம்பெயர்ந்து மக்கள் தற்போது மீள்குடியேற்றப்பட்டு வருகின்றனர். வடக்கு மாகாணத்தை பொறுத்தவரையில் கிளிநொச்சி மற்றும் முல்லைத்தீவு ஆகிய மாவட்டங்களில் மீள்குடியேற்ற நடவடிக்கைகள் முழுமையாக முற்றுப்பெற்றுள்ளதாகவும் ஏனைய மாவட்டங்களில் மீள்குடியேற்ற நடவடிக்கைகள் இன்னும் முழுமை பெறவில்லை என்றும் தெரிய வருகின்றது. இவ்வாறு மீள்குடியேற்றப்படுகின்ற மக்களில் பெரும்பாலானவர்கள் நலன்புற நிலையங்களில் இருந்து எந்தவித வாழ்வாதார வசதிகளுமின்றி வாழ்ந்தவர்கள் ஆவார்கள். ஏனையவர்கள் நீண்டகால யுத்தம் காரணமாக பெரிதும் நலிவடைந்த மக்களாவர். இவர்களது நலன் கருதி இவர்களுக்கும் சமுத்தி நிவாரணம் வழங்கக்கூடிய வகையில் வடக்கு கிழக்கு மாகாணங்களில் சமுர்த்தி பயனாளிகளின் எண்ணிக்கையை அதிகரிக்குமாறு நான் கடந்த காலங்களில் கோரிக்கை விடுத்திருந்த போதிலும் அது போதிய அளவு சாத்தியமாகாமல் போயிற்று. அந்த வகையில் தற்போது வடக்கில் 98,528 குடும்பங்கள் சமுர்த்தி நிவாரணம் பெற தகுதி உள்ளவர்கள் என விண்ணப்பித்துள்ளனர் என தெரிய வருகின்றது. அதே நேரம் ஏற்கனவே சமுர்த்தி பெறுகின்ற குடும்பங்கள் தொடர்பில் மீளாய்வு பரிசீலனை செய்யப்பட வேண்டும் என நாம் பலமுறை கோரிக்கை விடுத்திருந்தும் அந்த கோரிக்கை போதிய அளவில் செயல்படுத்தப்படவில்லை. எனவே சமுர்த்தி நிவாரணத்திற்கு விண்ணப்பித்து அதனை எதிர்பார்த்து காத்திருக்கும் குடும்பங்களின் வறுமை நிலைமையை அவதானத்தில் எடுத்து அவர்களது வாழ்வாதாரங்களுக்கு ஓர் உதவி என்ற வகையில் வடக்கு கிழக்கில் சமுர்த்தி பயனாளிகளின் எண்ணிக்கையை அதிகரித்து இக்குடும்பங்களையும் சமுர்த்தி நிவாரணம் பெறும் வகையில் இணைத்துக் கொள்ளுமாறு கௌரவ அமைச்சர் அவர்களிடம் நான் மீண்டும் வலியுறுத்தி கேட்டுக் கொள்கின்றேன். அதே நேரம் வரவு செலவு திட்ட உரையில் சமுர்த்தி அமைச்சினுடைய பெயரை ஜன இசுறு என்று சொல்லி பெயரை மாற்றுவதாக ஒரு பேச்சு ஒரு கருத்து சொல்லப்பட்டது. அவ்வாறு ஜன இசுறு என்ற பெயரை மாற்றினால் தமிழில் மக்கள் செல்வம் என்ற பெயரையும் வைக்குமாறு கேட்டுக்கொள்கின்றேன். என்றால் கடந்த அரசில் திவு நெகும என்ற பெயர் முன்மொழியப்பட்டது. அந்த பெயருக்கு நான் வாழ்வின் எழுச்சி என்ற தமிழ் பெயரை சூட்டுமாறு கேட்டுக்கொண்டதற்கிணங்க அந்த ஆட்சி அதை ஏற்றுக்கொண்டு அந்த வாழ்வின் எழுச்சி என்ற பெயரை தமிழில் பிரயோகித்தது. அதுபோல கௌரவ அமைச்சர் அவர்களே, ஜன இசுறு என்ற பெயரை மாற்றுவதாக இருந்தால் மக்கள் செல்வம் என்ற பெயரை மாற்றுமாறும் கேட்டுக்கொண்டு நேற்றைய தினம் இந்த சபையில் நேற்றைய தினம் நான் இந்த சபையில் இல்லாத நேரம் இந்த சபையில் உரையாற்றிய தமிழ் நாடாளுமன்ற உறுப்பினர் அதாவது ஜாலில் வெளிவரும் ஒரு பத்திரிகையின் உரிமையாளர் ஒருவர் வளமை போல எமது கட்சியின் மீது அவதூறுகளையும் கொட்டி தீர்த்திருந்தார். அவர் எமது கட்சி மீது திட்டமிட்டு சுமத்திய வசைபாடல்கள் உண்மையாக இருந்தால் அதை சட்ட ரீதியாக அணுகி ஏன் அவர்கள் நீதி விசாரணைக்கு உட்படுத்த முடியவில்லை என்று நான் இந்த சபையின் ஊடாக அவரிடம் கேட்கின்றேன். இன்றைய சூழலில் பல்வேறு கொலை குற்றச்சாட்டுகள் குறித்து நீதி விசாரணைகள் நடந்து கொண்டிருக்கின்றன. ஆகவே இந்த சூழலை பயன்படுத்தி எம் மீது தாம் சுமத்தும் போலியான குற்றச்சாட்டுகள் குறித்து நீதி விசாரணை நடத்த முன்வந்தால் அதை எதிர்கொள்வதற்கு நாம் தயாராகவே இருக்கின்றோம் என்றும் எமது தொலைதூர நோக்கிலான அரசியல் தீர்க்க தரிசனம் குறித்து அவரால் எந்த குற்றச்சாட்டுகளையும் முன்வைக்க முடியாது. ஏனென்றால் அன்று நாம் கூறிய வழிமுறைக்கே இன்று அவரும் வந்து நிற்கின்றார். நாம் ஆற்றிய மாபெரும் மக்கள் பணிகள் குறித்து அவரால் நம்மை நோக்கி சுட்டு விரல் நீட்டி குறை சொல்ல முடியாது. ஏனென்றால் எமது வழிமுறைக்கு அவர் வந்திருந்தாலும் அரசியல் பலத்தோடு இருந்தும் கூட ஒரு கல்லை கூட தூக்கி போட முடியாத கையாளாத தனத்திலேயே இருக்கின்றார்கள். அதை அவர்களே சொல்லிக் கொள்ளுகின்றார்கள். ஆகவே எமது அரசியல் நிலப்பாடு குறித்தோ அல்லது எமது மக்களின் பணிகள் குறித்தோ எந்த குற்றங்களையும் கூற வக்கற்றவர்களே எம் மீது வேறு விதமான கதைகளை கட்டவிழ்த்து விட்டு வருகிறார்கள். காகம் திட்டி மாடு சாகாது, மாடு முட்டி கோபுரம் சரியாது. அவர்கள் மல்லாந்து படுத்துக் கொண்டு சூரியன் மீது துப்புகின்றார்கள். திருவிழாவில் சங்கிலி திருடன் திருடனை பிடி என்று தானம் சேர்ந்து துரத்துவது போல் மக்கள் விரோத ஊழல் பேர்வழிகளும் இன்று அடுத்தவன் மீது குற்றம் சுமத்துவது தங்களது குற்றங்களை மறைப்பதற்காகவே இந்த உறுப்பினர் தன்னை ஒரு ஊடக போராளி என தனக்குத்தானே கூறிக்கொண்டு சவப்பட்டி கடைக்காரனின் காரியத்தை தனது ஊடகத்தின் மூலம் செய்து வருவர் என்பதை மக்கள் அறிவார்கள். எமது மக்களின் சாவுகளில்தான் இவரது ஊடகமே செயல்பட்டுக் கொண்டிருக்கின்றது. எமது மக்கள் சாகாவிரம் பெற்றிருந்தால் இவரது பிழைப்பு நாறி போயிருக்கும். நேற்றைய தினம் ஊடகத்துறை பற்றி பேசுவதற்கு தனக்கு அதிக தகுதி இருப்பதாக காட்டிக்கொண்டு வேறொரு அமைச்சின் நேரத்தில் தான் இவர் இந்த சபைக்கு தவறான ஒரு செய்தியை கொடுத்திருக்கிறார் என்று நினைக்கின்றேன். அந்த வகையில் இவரது ஊடக வியாபாரம் தொடர்பில் சில விடயங்களை இங்கு நான் முன்வைக்க விரும்புகின்றேன். தென்னிலங்கையில் பிரபலமாக இருந்த சக்விதி என்ற நிதி மோசடி நிறுவனத்தைப் போல் ஜாலில் சப்ரா என்ற நிதி நிறுவனம் ஒன்று 1970களில் ஆரம்பித்து அதன் மூலம் அதிக கூடிய வட்டி தருவதாக விளம்பரம் செய்து எமது மக்களின் கோடிக்கணக்கான நிதியை திரட்டி பின்னர் அந்த நிதியை எமது மக்களுக்கு கொடுக்காமல் பாரிய மோசடியில் ஈடுபட்டவர். இந்த நிதி நிறுவனம் பாரிய கவர்ச்சியான விளம்பரங்களை பார்த்து ஏமாந்த மது மக்கள் தங்களது பணத்தை பாரிய அளவில் இந்த நபரிடம் பறியொடுத்து இறுதியில் தற்கொலைகளும் செய்து கொண்டனர். இவ்வாறு மக்களின் பணத்தை கொள்ளையடித்த இந்த நபர் அந்த பணத்தை கொண்டு யாழ்ப்பாணத்தில் தனது பத்திரிகை இறந்தவர்களை நினைவு கூறும் நாளை அடிப்படையாக கொண்டு ஆரம்பித்தவர். அந்த காலத்தில் அரசாங்க தரப்புக்கு ஒன்றும் புலிகளுக்கு ஒன்றும் கூறியபடி தனது பிழப்பை நடத்தி வந்த இந்த ஆசாமி இப்பொழுது யாழ் மாவட்ட ராணுவ கட்டள தளபதியாக இருந்த புகைப்படத்துடன் அவரது ஆசி செய்தியை ஒரு பக்கமும் புலிகளது செய்திகளை இன்னொரு பக்கமுமாக தனது பத்திரிகையின் வருட பூர்த்தியில் பூர்த்தி மலர்களில் பிரசுரித்து இரட்டை வேடம் பூண்டு வந்தவர். இவரது ஊடக நிறுவனத்தில் பணிபுரியும் ஊழியர்கள் ஏதாவது சொந்த தேவை கருதி அவரை அரை மணி நேரம் வெளியில் சென்று வந்தாலும் அது குறித்து வைத்துக் கொண்டு அந்த நபரது மாத ஊதியத்தில் இருந்து அந்த நபரை தள்ளி வைத்து கணக்கு பார்த்து தொகையை கழித்து விடுவது இவரது வழக்கம். அதே நேரம் இவரது ஊடக நிறுவனத்தில் பணிபுரிகின்ற ஆசிரியர் பீட பணியாளர்களுக்கு மாத்திரமே ஊழியர் சேவலாம நிதியை செலுத்தி வருகின்றார். ஏனியோருக்கு இந்த சலுகை கிடையாது. ஆவரங்கால் பகுதியை பதிவிடமாக கொண்ட ரவிவர்மன் என்ற ஊடகவியலாளர் இவரது நிறுவனத்தில் பணியாற்றி வந்த நிலையில் இறந்து விட்டார். இவரது இறப்புக்காக ஒரு சதமீனம் அந்த ஊடகவியலாளர் குடும்பத்துக்கு வழங்காத இவர் அந்த ஊடகவியலாளரின் மரண செய்தியை தனது பத்திரிகையில் பிரசுரிப்பதற்கு ஏனைய விளம்பரத்தாளர்களுக்கு வழங்குவது போல் 25% கழிவை மாத்திரமே வழங்கி அந்த மரண அறிவித்தலுக்குரிய கட்டண தொகையை வாங்கிக் கொண்டார். இத்தனைக்கும் அந்த ஊடகவியலாளர் ரவிவர்மனின் குடும்பம் மிகவும் வறிய குடும்பம் என்பது குறிப்பிடத்தக்கது. இவ்வாறே பணிகளில் இருக்கும்போது இறப்பவர்கள் மற்றும் காயம் அடைவோருக்கென எவ்விதமான நஷ்டஈடுகளையோ கொடுப்பனைகளையோ இவர் வழங்குவதில்லை. இதுபோல இன்னும் பலதுகள் இருக்கின்றன. நேரம் போதாத காரணமாக இன்னொரு சந்தர்ப்பத்தில் நான் அவற்றை கூறிக்கொள்ள விரும்புகின்றேன். அந்த வகையில் அந்த நேரத்தை ஒதுக்கியதற்கு ரொம்ப நன்றி.
தேங்க்யூ. நெக்ஸ்ட் ஹொனரபிள் வேல்குமார்.
சபைக்கு தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, இன்று நடைபெறுகின்ற சமூக வலுவூட்டல் மற்றும் சமூக நலன்புரி அமைச்சினது பாதீடு தொடர்பாக விவாதத்திலே ஒரு சில கருத்துக்களை குறிப்பிடுவதற்கு வாய்ப்பளித்தமைக்கு நன்றி தெரிவித்துக் கொள்கின்றேன். குறிப்பாக கண்டி மாவட்டத்தை பிரதிநிதித்துவப்படுத்தக்கூடிய இந்த அமைச்சினது பிரதான அங்கமாக இருக்கக்கூடிய சமுர்தி வேலை திட்டத்தினுடைய ஸ்தாபகரான கௌரவ அமைச்சர் SB திசாநாயக்க அவர்களது அமைச்சு பற்றி இங்கே இந்த விவாதத்தில் கலந்து கொள்ள கிடைத்தது மகிழ்ச்சி அளிப்பதாக இருக்கின்றது. இந்த சமுர்தி வேலை திட்டம் தொடர்பாக பேசுகின்ற போது குறிப்பாக கடந்த காலத்தில் இருந்த மிகப்பெரிய ஒரு இந்த வேலை திட்டத்திற்கான கருத்து இது முழுமையாக அரசியல் மயப்படுத்தப்பட்டதாக நடைபெறுகின்றது என்ற பாரிய குற்றச்சாட்டு முன்வைக்கப்பட்டது கடந்த காலங்களில். ஆனால் அது நகர்வடைந்து இன்று இந்த நல்லாட்சியிலே ஒரு மாற்றத்தை நோக்கி நகர்ந்து கொண்டிருப்பதனை அவதானிக்கக்கூடியதாக இருக்கின்றது. குறிப்பாக எங்களது மாவட்டத்தை பிரதிநிதித்துவம் செய்யக்கூடிய அமைச்சர் என்ற வகையிலே இங்கே இந்த தோட்டத்துறையை சேர்ந்தவர்கள் இந்த சமுர்தி வேலை திட்டத்திலிருந்து ஒரு ஒதுக்கப்பட்டிருக்கக்கூடிய ஒரு நிலைமை இருக்கின்றது என்பதனை இந்த இடத்திலே நான் சுட்டிக்காட்ட விரும்புகின்றேன். குறிப்பாக சமுர்தியினுடைய உள்வாங்கலுக்காக வைக்கப்பட்டிருக்கின்ற அந்த அடிப்படை அல்லது அந்த நியமத்துக்கமைய எடுக்கின்ற போது இந்த தோட்டங்களிலே தொழில் புரிபவர்கள் அதற்கு உள்வருகின்றதிலே ஒரு சிக்கல் தன்மை இருக்கின்றது. குறிப்பாக ஒரு முறையற்ற துறையிலே வேலை செய்யக்கூடிய ஒருவர் சாதாரணமாக இன்றைய நாள் கூலி 1000 ரூபாய்க்கு மேற்பட்டதாக பெறுகின்றார். ஆனால் அவர் அந்த 1000 ரூபாய்க்கு மேற்பட்டதாக பெறுகின்றார் என்பதற்கு எந்தவித அத்தாட்சிகளும் அங்கே காணப்படுவதில்லை. ஆனால் இந்த தோட்டத்துறையிலே இருக்கக்கூடிய தொழிலாளர்களை எடுத்துக்கொண்டால் கம்பெனிகளில் முறையாக தொழில் புரிபுகின்றவர்கள் என்ற வகையிலே அவர்களுடைய கொடுப்பனவு தற்போது 730 ரூபாய் என்பதாக தற்போது இருக்கின்ற போதும் அந்த கணிப்பீட்டில் வருகின்ற போது அதனை விட குறைவான தொகையே வருகின்றது. ஆனால் இந்த தொகை கூட்டுமொத்தம் கணிக்கப்பட்டு வருகின்ற போது ஒரு ஆவணமாக இருப்பதனால் அந்த ஆவணத்தை அடிப்படையாக கொண்டே கிராம உத்தியோகத்தர்கள் அவர்களுடைய வருமானத்தை நிர்ணயிக்கின்றனர். அவை அவ்வாறு அந்த வருமானத்தை அளவிடுகின்ற போது இந்த சமுர்தி கொடுப்பனவிலிருந்து அவர்கள் அதற்கு உள்கொண்டு வர முடியாத நிலைமைக்கு தள்ளப்பட்டு இருப்பதனை இங்கு நான் சுட்டிக்காட்ட விரும்புகின்றேன். அத்தோடு இந்த எந்த அடிப்படையில் இந்த விலகல் காணப்படுகின்றது என்பதனை இங்கே எடுத்துக்கூற வேண்டியதாக இருக்கின்றது. குறிப்பாக சமுர்தி துறையிலே தொழில் புரிகின்றவர்களும் சரி, சமுர்தி பயனாளிகளும் சரி, இந்த இரண்டிலுமே இந்த துறையிலே இருக்கக்கூடியவர்கள் உள்வாங்கப்படாததனை இங்கு திட்டவட்டமாக சுட்டிக்காட்ட முடியும். அதற்கு எமது மாவட்டத்திலே இருக்கக்கூடிய 3 பிரதேச செயலகங்களினது தரவுகளை இங்கே கூற நான் விரும்புகின்றேன். சபைக்கு தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, குறிப்பாக எமது அமைச்சரும் இருக்கக்கூடிய பன்விலை ஒருங்கிணைப்பு குழுவினது சம தலைவராக இருக்கக்கூடிய எங்களுடைய அமைச்சரும் இருக்கின்றார். அந்த பன்விலை பிரதேச செயலகத்துக்குட்பட்டதிலே சமுர்தி அபிவிருத்தி உத்தியோகத்தர்கள் மொத்தமாக 29 பேர் காணப்படுகின்றார்கள். அந்த 29 பேரிலே ஒருவர் மட்டுமே அங்கு தமிழ் உத்தியோகத்தராக காணப்படுகின்றார். ஆனால் அந்த பிரதேச செயலகத்திலே 58 வீதமானோர் தமிழர் வாழுகின்ற பகுதியாக இருக்கின்றது. அது ஒரு இருமொழி பிரதேச செயலகமாகவும் பிரகடனப்படுத்தப்பட்டு காணப்படுகின்றது. அவை 58 வீதம் வாழக்கூடிய தமிழர்கள் வாழுகின்ற அந்த பிரதேச செயலகத்திலே பன்வில பிராதேசிய லேக்கம் கொட்டாசே சீட பனாசாட்டக பிரதிசத்தையா திரவிட ஜனதாவ ஜீவத்தின் ஏ விசி நமையாக்கின்னா சமுர்தி சங்வர்தன நியோஜித்தையோ விசி நமதனக்கின்னா எக்க எக்கனை பமன இன்னி திரவிட எக்கனை பமன இன்னி ஓ. அதே போல அதிலே பயனாளிகளை நாங்கள் எடுத்துக்கொண்டால் 809 பயனாளிகள் இருக்கின்ற போது அதிலே வெறும் 357 பயனாளிகள் மட்டுமே இந்த தமிழர்களாக காணப்படுகின்றனர். அதே போல அமைச்சர் அவர்களே, உடப்பலாத்தையை எடுத்துக்கொண்டால் அங்கே 43 வீதமானது தமிழர்கள் வாழுகின்ற பகுதி, ஒரு இருமொழி பிரதேச செயலக பகுதி. அங்கே 47 சமுர்தி அபிவிருத்தி உத்தியோகத்தர்கள் இருக்கின்ற போது 2 மட்டுமே தமிழர் இருக்கின்றனர். 47 பேரிலே 2 மட்டுமே இருக்கின்றனர். அங்கே பயனாளிகளாக அந்த பிரதேச செயலகத்தில் 4027 பேர் இருக்கின்ற போது வெறும் 365 பேர் மட்டுமே தமிழ் பயனாளிகள் அங்கே உள்வாங்கப்பட்டு காணப்படுகின்றனர். அவை 43% இருக்கக்கூடியதில் 4027 பயனாளிகள் இருக்கின்ற போது அதிலே வெறும் 365 மட்டுமே தெரிவாகி இருப்பதனை இங்கே பார்க்கின்ற போது இந்த விலகல் எத்தகையதாக இருக்கின்றது என்பதனை நீங்கள் உள்வாங்கிக் கொள்ளக்கூடியதாக இருக்கும். அதே போல நான் பஸ்பாகை கோரல என்பது இன்னும் ஒரு கண்டி மாவட்டத்தில் இருக்கக்கூடிய பிரதேச செயலகம். அதிலே 51% தமிழர்கள் வாழுகின்ற பகுதி. அதிலே 48 உத்தியோகத்தர்கள் இந்த சமுர்தி உத்தியோகத்தர்கள் இருக்கின்றார்கள். அதிலே வெறும் 4 உத்தியோகத்தர்கள் மட்டுமே தமிழர்கள் இருக்கின்றார்கள். அவே இந்த அடிப்படைகளை வைத்து நோக்குகின்ற போது தாங்களுக்கு புரிந்து கொள்ள முடியும், இந்த சமுர்தி வேலை திட்டம் தமிழர்கள் வாழுகின்ற அல்லது இந்த தோட்ட பிரதேசங்களை நோக்கி கொண்டு செல்வதற்குரிய வழிமுறையே ஒரு தடையாக காணப்படுகின்றது. உங்களுக்கு நன்றாக தெரியும், நகரத்தில் இருந்து மிக தொலைவிலேயே இந்த தோட்டங்கள் அமைந்து காணப்படுகின்றது. அவை மிக போக்குவரத்து ரீதியாக தொடர்பாடல் ரீதியாக ஒரு கடினமான சூழ்நிலையே இங்கு காணப்படுகின்றது. அவை அந்த சமூகத்தை சேர்ந்த அந்த சமூகத்தில் இருக்கக்கூடியவர்களை இதற்கு உள்வாங்கி இருக்கின்ற போது அவர்கள் அந்த செய்தியை அந்த செயற்திட்டத்தை அங்கே அந்த தோட்டங்களுக்குள் கொண்டு செல்வதற்குரிய வாய்ப்புகள் அதிகமாக இருக்கின்றது. எனக்கு தெரியும், தற்போது புதிய உத்தியோகத்தர்களை சேர்ப்பதற்கான நடவடிக்கைகள் எடுக்கப்பட்டு வருகின்றது. அதிலே ஏராளமான தோட்டத்தை சேர்ந்தவர்கள் விண்ணப்பித்திருக்கின்றார்கள். இந்த நிலைமையை அடிப்படையாக கருத்தில் கொண்டு எங்களுடைய மாவட்டத்தை சேர்ந்த அமைச்சர் என்ற வகையிலே இந்த மலையகம் முழுவதும் இந்த வேலை திட்டத்தை விரிவாக்குவதற்கு போதுமான உத்தியோகத்தர்களை உள்வாங்குமாறு இந்த இடத்திலே நான் கேட்டுக்கொள்ள விரும்புகின்றேன். அதே போல பயனாளிகளை உள்வாங்குகின்ற போதும் அந்த அடிப்படையிலே சில மாற்றங்களை செய்து தோட்டத்தில் இருக்கிற உண்மையான வறுமை நிலைக்குரியவர்களை உள்வாங்க வேண்டும் என கேட்டுக்கொள்கின்றேன். அது மட்டுமல்லாது இந்த சமுர்தியிலே இருக்கின்ற அடிப்படையை வைத்து அந்த வறுமை கோட்டிற்கு மேல் இருக்கின்றார்கள் என இந்த தோட்டத்தில் உள்ளவர்கள் அடையாளப்படுத்தப்படுவதால் 5ஆம் வகுப்பு புலமை பரிசிலே பெற்றுக் கொடுக்கப்படுகின்ற அந்த புலமை பரிசில் கட்டணத்தை பெறுகின்ற தகுதியையும் அவர்கள் இழக்கின்ற ஒரு நிலைக்கு தள்ளப்படுகின்றார்கள். அவே முறையற்ற வகையிலே ஒரு நாள் சம்பளம் பெறுபவரினுடைய அளவீடு 1000 ரூபாய்க்கு மேற்பட்ட நாள் கூலி பெறுகிறார்கள், ஆனால் ஆவணம் இல்லை. ஆனால் இவர்களுடைய சம்பளம் குறைவு, ஆவணத்தில் இருப்பதனால் கிராம உத்தியோகத்தர்கள் அந்த சம்பள அளவை வைத்து அதனை உறுதிப்படுத்த வேண்டியிருக்கின்றது. அவை இந்த ஒரு சிக்கலான நிலைமை இங்கே இருக்கின்றது. அதனால் சமுர்தியை மட்டுமல்ல அமைச்சர் அவர்களை இழக்கின்றார்கள், 5ஆம் வகுப்பு பிள்ளை பெறக்கூடிய அந்த புலமை பரிசில் கட்டணத்தையும் இழக்க வேண்டிய துர்பாகிய நிலைக்கு தள்ளப்பட்டிருக்கின்றார்கள். இது ஒரு நடைமுறை ரீதியான சிக்கல் என்பதை நான் அறிவேன். அவை தாங்கள் இது தொடர்பாக கவனம் செலுத்த வேண்டும் என கேட்டுக்கொள்கின்றேன். அதே போல கண்டி மாவட்டத்திலே நிறைய அரச பெருந்தோட்ட இடம் இருக்கின்றது. தாங்களுக்கு தெரியும், JEDB SPC தோட்டங்கள் தற்போது அவை நீண்ட குத்தகைக்கு விடுவதற்காக பல்வேறு முதலீட்டு ஆளர்களிடமிருந்து ஆவணம் கோரப்படுகின்றது. அவை இந்த சமுர்தி திட்டத்திலே சுயதொழில் நடவடிக்கைகளுக்கு நிதியொதுக்கீடு இருக்கின்றது. இந்த தோட்ட பிரதேசத்தில் இருக்கக்கூடியவர்களுக்கு அந்த நிலங்களை பெற்றுக் கொடுத்து அந்த நிலங்களிலே இந்த சமுர்தி ஊடாக சுயதொழிலை விருத்தி செய்வதற்கு உரிய நடவடிக்கைகளை ஒரு திட்டத்தை முன்வைப்பீர்களாக இருந்தால் அதன் மூலம் இந்த சமுர்தி வேலை திட்டமானது மேலும் சிறந்த முறையிலே இந்த நாட்டில் இருக்கக்கூடிய சகல பிரஜைகளும் பெறக்கூடியதாக இருக்கும். அதே போல வடக்கு கிழக்கிலே இருக்கக்கூடிய யுத்தத்தால் பாதிப்படைந்த குறிப்பாக விதவைகளாக இருக்கக்கூடிய பெண்களினுடைய நலன் கருதி அவர்களினுடைய வாழ்வாதாரத்தையும் மேம்படுத்துவதற்கு இந்த சமுர்தி திட்டத்திற்குள் ஒரு நல்ல செயற்திட்டத்தை முன்வைக்க முடியும் என்பதனையும் இங்கு நான் கூறி வைக்க விரும்புகின்றேன். ஆகவே இன்றைய இந்த விவாதத்திலே கலந்து கொண்டு தாங்களுடைய அமைச்சர் தொடர்பாக சில கருத்துக்களை கூற கிடைத்தமைக்கு மகிழ்ச்சி அடைகின்றேன். தொடர்ந்து வருகின்ற காலங்களில் தாங்களோடு சேர்ந்து இந்த சமுர்தி செயற்திட்டமானது இலங்கையின் வறுமை ஒழிப்பு செயற்திட்டத்தில் ஒரு முன்னோடி செயற்திட்டமாக இருக்கும். அதற்கான அடித்தளங்கள் தாங்களால் இடப்பட்டிருக்கின்றது. வெறுமனே கொடுப்பனை கொடுப்பது மட்டுமல்லாமல் சுய தொழிலை ஊக்குவித்து அவர்களை வருமான உழைப்பவர்களாக்கி அதன் மூலம் அவர்கள் நிமிர்ந்து நிற்கக்கூடிய ஒரு செயற்திட்டமாக இது இருக்கின்றது. இது நாட்டில் இருக்கக்கூடிய சகல பிரஜைகளுக்கும் கிடைக்கக்கூடிய வகையிலே வளம் பெற வேண்டும் என கூறி விடைபெறுகின்றேன். நன்றி.
தேங்க்யூ.